बोलो स्वामी नारायण भगवान
की जय।
श्री हरि कृष्ण
महाराज की जय।
जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रगति बभूव दयया धर्माजन श्रेयसे। अत्रोन्मूलय तुम त्वधर्ममवेतुं साधुश्च धर्मं शुभम्। ध्याये तम हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज
की जय।
वाला भक्तो, कारलीबाग स्वामीनारायण मंदिर वडोदरा ने आंगणे वाला वाला विराजमान घनश्याम महाराज ने खोले सदगुरु श्री मंजू केशानंद स्वामी विरचित ऐश्वर्य प्रकाश नामना ग्रंथनी आपने कथा सांभळी रह्या छीए। आज कथाना बीजा दिवसनु बीजू सेशन आरंभाय छे। आ समग्र महोत्सवना यजमान हिम्मतभाई रावणी अने घनश्यामभाई धारेश्वर बन्ने सहभागीओ બહુ મોટો લાભ ખાટી ગયા છે। ભગવાન શ્રી હરિએ એમને સંપત્તિ આપી તો ડાયા અને ચતુર સમજુ આ બંનેએ એ સંપત્તિને ભગવાનને અર્થે સંતોને અર્થે વાપરીને પાછું વધારે પડતું રાજીપોન કમાણીનું ભાતું બાંધ્યું। ભગવાન શ્રી હરિ આપે તો ઘણાને, પણ એને વાવતા આવડે એને પાછો પાક લણવાનો સદભાગ્યમાં આવે। આ બંને વાપરતા નથી પરંતુ વાવે છે, આમાંથી પાછો મબલખ પાક થશે ને એનું પાછું એ ખળું લેહે ને ગાડા ભરીને ઘરમાં એને આ બધું આવશે। આ એ વાવે છે। અહીંયા હજારો હરિભક્તો બેઠા બેઠા ભગવાનની આરાધના કરે છે, ધૂન થાય, કીર્તન થાય, કથા થાય, રૂડી રૂડી વાતો થાય। આમાં ઘણાના જીવ ભગવાનની મૂર્તિનું સ્મરણ કરે, ભગવાનમાં હેત થાય, એનું તો પૂન કોઈથી વર્ણવી શકાય નહીં। મારી ભાષામાં હું એવું કહું છું કે કોઈ તમને રોજના અબજો ડોલર આપે એના કરતાંય કોઈ ભગવાનમાં છે એના કરતાં જરાક હેત વધારી દે ને એ ઇમ્પોર્ટન્ટ છે। આજ દુનિયામાં પ્રભુમાં પ્રેમ કરાવનાર કોઈ નથી। માં નહીં, બાપ નહીં, પત્ની નહીં, પતિ નહીં, છોકરા નહીં, બેન નહીં, ભાભી નહીં, ભાઈ નહીં, ભત્રીજા નહીં, વેવાય વળોટ ક્યાંથી હોય? અને જો ભગવાનમાં આપણને જોડતા હોય તો એને લાખો વંદન। આ સંતોની પૂજા સમાજ એટલા માટે કરે છે કે સંતો જીવાત્માને ભગવાનની ઓળખાણ કરીને ભગવાનમાં જોડે છે। બાકી સાધુ નથી સત્તાવાન કે ધનવાન કે બળવાન કે તરવાનની અણીએ કે બંદૂકને નાળ છે આપણને એના પગમાં પાડે છે। આ સાધુ જીવને ભગવાન ઓળખાવે છે, ભગવાનમાં જોડે છે, માટે દુનિયા એને વંદન કરે છે। સંતને માટે સમાજ મરી જાય એટલી નિષ્ઠા રાખીને દોડે છે। કારણ એટલું જ કે સંતો દેશ વિદેશમાં માન અપમાન સહન કરી ટાટ તડખાર વેઠી અને ભગવાનની વાતો કરી જીવને ભગવાનનું સ્વરૂપ ઓળખાવે અને ભગવાનમાં જોડે, ભગવાનમાં જોડે અને ભગવાનમાં જોડાવાના કાર્યો થાય, આવા જ્ઞાન યજ્ઞ થાય, ઉત્સવ થાય, શિબિર થાય, સભા થાય, એમાં જે યજમાન થાય એ ખૂબ ખાટી જાય, એમ આપણા બે ખાટી ગયા છે, યજમાનો ખાટી ગયા। વાલા ભક્તો, આપણા લાડીલા સદગુરુ નિષ્કોળાન સ્વામીની કથા મંજુ કેશાનંદ સ્વામીની કલમે લખાણી આ ગ્રંથમાં હું એની હવારે વાત કરતો હતો. મારે ટાઈમ થઈ ગયો એટલે મેં ઊભું રાખી દીધું. અબ યહાં સે આગે ચલતા હું. ભગવાન સ્વામિનારાયણ કચ્છથી પાછા વળતા લાલજી સુતારને સાથે લઈ આધોઈ ગામ પધાર્યા છે. મહાદેવજીના મંદિરમાં ઉતારો કર્યો અને પછી ધીમે રહીને હરિ બોલ્યા, લાલજી હા પ્રભુ ભૂખ લાગી છે? ભૂખ લાગી છે? હા લાલજી. કેમ થશે? તમે કહો એમ કરું તો જાઓ ને. આ ગામમાંથી ભિક્ષા માંગી આવો. મહારાજ આ ગામમાંથી? એમાં શું વાંધો? બાજુના ગામમાંથી માંગી આવું તો કેમ, કાંઈ તકલીફ છે? તકલીફ આમ તો કાંઈ નથી, પણ આ ગામ મારા હાહરાનું ગામ છે. મહારાજ હસ્યા, શું કહો છો લાલજી? હા મારા બાપા આ ધોઈ પણ આવ્યો છે. અને અધુરામપુર મહારાજ હમણાં ઈ આય છે. મહારાજ હસ્યા, એવું છે? હા બે છોકરાની માં છે અને અહીં છોકરા હતી હમણાં પિયરમાં છે અને હું તમારી ભેગો છું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે, લાલજી હે લાલજી, તો કરો ને રાજા ભરથરી જેવું. શું કીધું મહારાજ? ન સમજ્યા? હું કાંઈ સમજાડું નહીં, ચોખવટ કરો. ગામ આખું મારી મશ્કરી કરે ભિક્ષા માગવા જાવતો. ત્યારે હરિ હસતા હસતા બોલ્યા, હે લાલજી એવું કરીએ તો તમને કોઈ ઓળખે નહીં. એમ એ વળી કેવું? તો કરી દઈ, કોઈ ઓળખી શકે નહીં. અહીં વરાવો. શું? તો કે આ કાઢો લુગડા. બાજુમાં એમ કહેવાય છે કે કુંભારનો ઘર હતું ને ઘેરું હતું. મહારાજે કુંભારને બૂમ પાડી, થોડો ઘેરું આપશો? તો કે હા. ગોપીચંદને ઘેરું, ભાગ્યના ભેરું, બાવો બાવો સૌ કરે ને સુખે કરે લેરું, લ્યો બાપુ ઘેરું. મહારાજે પેલા લાલજી ભગતનું ફાળ્યું હતું ને એને ઘેરું સોંપડ્યો, હવે જમાવટ કરી. હા અને પછી વચમાં પાડ્યું કાણું અને ઉપરથી પહેરાવી દીધું, લેવા અલ્ફી. લાલજી કે, મહારાજ આ હું હું આ હું? તમે સાધુ થયા? હું સાધુ થયો? મહારાજ કે, થઈ ગયા. મારું નામ? આજથી તમારું નામ સ્વામી નિષ્કુળાનંદ. લ્યા દીક્ષા આપી આધોઈ ગામના પાદર. લ્યો આમ કાન હરખો રાખો, જમણો મંત્ર કહું. કાનમાં મંત્ર કીધો, જમાવટ કર્યો. પછી આમ હામું જોઈને કે, લે આ મૂછું તો આમનામ રહી ગઈ. લાલજી ભગતે પેલું કાઢેલું ને જબ્બો, એ ત્યાં પડ્યું હતું. મહારાજ કે, ઓરો લાવો, આમાં સકમક મકમક રાખો છો કે નહીં? તો રાખવું જ પડે ને. જૂના જમાનામાં બે ધોળા સફેદ પથ્થર ને સકમક કે અને આર્ય રૂ રાખે, વચમાં રૂ રાખીને ઠસરક કરે એટલે અગ્નિ થાય. હવે આ માચીસના લાઇટરના બકરી ઢીક મારે એમ ડફ કરીને ગેસ હળગે એના જમાનામાં આ સકમકની વાત તો કોઈ સમજે નહીં. ભગવાને રૂ હળગાવ્યું ચકમક કાઢીને, પછી શું કરે? આમ મૂછી અડાડે એટલે મૂછી ઉબળે અને મહારાજ દાંત કાઢે. વાહ વાહ, આ એક કોની બળી, હવે આ બીજી કોની? મૂછી આમ બાળી, બોલો. અને પછી બોલ્યા, નિષ્કુળાનંદજી યાદ છે તમને? તમે ગુરુ રામાનંદ સ્વામી પાસે ગયા હતા 43 ની સાલમાં? કે હા. તમે ત્યારે ગુરુને વિનંતી કરી હતી કે મને સંસાર નથી ગમતો, મારે સાધુ થવું છે. કહ્યું તો હા મહારાજ યાદ છે. ગુરુએ શું જવાબ આપ્યો હતો? ગુરુએ ત્યારે મને એવું કહ્યું હતું કે તમે તો વૈરાગવાન જ છો, સંસારમાં રહેશો તોય સંસાર નહીં લોપે, અને જ્યારે સત્સંગને તમારી જરૂર પડશે ત્યારે બોલાવી લેશો. બસ લાલજી આજ સત્સંગને તમારી જરૂર પડી છે, માટે અમે તમને ગુરુનું વચન પૂરું કરીને આ સત્સંગમાં સંતની દીક્ષા આપી છે અને તમારું નામ નિષ્કુળાનંદ સ્વામી છે. લ્યો આ અમારી ભગવી જોડી, જાઓ કરો રાજા ભરતરીના જેવું. સાંભળો નિષ્કુળાનંદ, જેમ ભર્તુહરિ રાજાએ પોતાની પત્ની પિંગલાની પાસે ભિક્ષા માગી હતી, ભિક્ષા રે દેને મૈયા પિંગલા, જોગી ઉભો તારે દ્વાર હે મૈયા પિંગલા. બસ જાઓ તમારા પત્નીના હાથની ભિક્ષા લઈને આવો. આવી કસોટીની એરેણે ભગવાન સ્વામિનારાયણે વાતની વાતે લાલજી હુતાને ચડાવી દીધા. આ તો પ્રગટ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણને મળેલા એ મુક્તાત માગોની અદ્ભુત કથા છે. આ જેવા તેવાનું કામ નથી. આમ કોઈને અડધી વાટે સાધુ કરી ન શકાય અને આમ કાંઈ બૈરાને હાચે ભિક્ષા માગવા જઈ ન શકાય. આ તો બધી વાતો જ અલૌકિક છે. ઘણા યુગો જાય પછી આવું ક્યારેક ક્યારેક ધરતી ઉપર થાય છે, નથી છાશવારે થતું. અને આવા ઇતિહાસોની કથા સંતોની કલમે સદગ્રંથમાં લખાઈ છે અને એની કારણે કથા લોકો સાંભળીને એમાંથી પ્રેરણાના પિયુષના પાન કરે છે અને જીવન ઉજળા કરે છે, મોહ માયાના બંધન છોડે છે, વિષયોને જાટકે ત્યાગે છે અને ભગવાન સ્વામિનારાયણને પ્રાપ્ત કરે છે. આ બધી અદ્ભુત કથા છે. જાઓ નિષ્કુળાનંદજી, જાઓ ભાગ્યાઓ ભિક્ષા, અમને બહુ ભૂખ લાગી છે, ઝટ આવજો. નિષ્કુળાનંદ સ્વામી ખભામાં જોડી લઈ ઉપડ્યા, પોતાના સસરાને ઘેરે ગયા. ધીમે રહીને ખડકી ઠેલી, ફળિયામાં કોઈ નથી. ફળિયાની વચ્ચે ઉભા રહી, જેને આજ જ દીક્ષા મળી છે અને આજ જ નામ જેનું નિષ્કુળાનંદ પડ્યું છે, એવો યોગી જોરથી બોલ્યા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એટલે કંકુબા ઘરમાંથી હોપડામાં ઘઉં ભરી અને જોગીની ઝોળીમાં નાખવા બહાર નીકળ્યા. અડધે ફળિયે તો પૂગી ગયા, ખબર નથી આ કોણ છે. જોગીની નજીક આવીને જે આમ હામું જોયું અને જોગીએ ઝોળી આમ કરી, ત્યાં ખબર પડી, ઓ બાપરે, આ તો પૈણ્યો પોતે આવા વેશમાં, મોઢું ફાટી ગયું, હાથમાંથી હૂંપડું પડી ગયું અને કે છે કે આ શું છે. હેઠું જોઈ ઊભા છે નિષ્કુળાનંદ સ્વામી, તમે આ શું કર્યું હું પૂછું છું તમને. ત્યારે કહ્યું, હું સાધુ થયો પણ આમ અડધી જિંદગીએ નાના છોકરા મૂકીને તમે સાધુ થયા, પહેલાથી કાંઈ હુજ્યું નહીં, અટાણે મને રજળતી મેલીને સાધુ થયા. બા બા, બહાર આવો તમારા જમાઈને જુઓ. એટલે બીજા ઓરડામાં એની બા કંઈક કામકાજ કરતા છે, એ બહાર આવ્યા. ફળિયામાં એના જમાઈ ઊભા છે સાધુના વેશમાં, હાહુ માની તો ભ્રકુટી ચડી ગયો. લાંબી કથા કરવી નથી, ખેલ તો ત્યાં થયો હશે, એ જોયો હશે, એણે જોયો હશે અને અનુભવ્યો હશે, એણે અનુભવ્યો હશે. પણ આ બધી લીલા કરી મહારાજે. એની સાસુ આવીને બોલવા માંડ્યા, બોલવા માંડ્યા, કકળાટ કરી મૂક્યો. આજુબાજુની શેરીઓમાંથી ને ઘરમાંથી માણાનું તો ટોળું થઈ ગયું, અલ્યા હું છે, હું છે, હું આ અમારી કઠણાઈ, બીજું હું એ કોઈના ઘરમાં આવું તે કઈ ભાડ્યું છે, આ તે શું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી ઉભા ઉભા બધું સાંભળી રહ્યા. એની સાસુ કે, લાલજી સુતાર, તમને કાંઈ વિચાર થાય છે? પછી બોલ્યા કે, બાર બાર સુતાર કહ કર હમકો મત પુકારો, મેરા નામ નિષ્કુળાનંદજી હૈ, મેં તુમ્હારે આંગન આયા જોગી હું मैंने कुल का त्याग कर दिया है, मैं निष्कुल हुआ हूँ, देर मत करो, मुझे भिक्षा दो, मुझे जाना है, मेरे प्रभु भूखा है, बस मने जावा दियो, मने भिक्षा दियो, हूँ तुम्हारी कोई बात सांभळवा तैयार नथी। हवे तमे कहो लियो, आपड़ी आवी कसोटी थई होय तो बोलो, जराक विचार तो करो। अले आ तमने मोहरे बैठेला ने कहू छू, कई वाहली सभा नत कहतो, अने हा कदाच एमना धणी आम भिक्षा मांगवा आव्या होय, शू थाय? लालजी सुतारना सासु अकळाई गया अने के दीकरी कंकु, आने तो कोई वात नी असर नहीं थाती, एम कर बेटा तू बने दीकरा ने साथे लय, आम हामी उभी रे, छोकरा जोए तो काय के नु दिल गळे, के कंकुबाई बे छोकरा ने लय ने हामे उभारिया। त्यारे मोटा माधवजी नी उमर 4 वर्ष नी हती अने नाना कानजी नी उमर 1 वर्ष नी हती। બે છોકરાને પડખે લઈને કંકુબાઈ નિષ્કળાન સ્વામીની હામે ઉભાર્યા અને નિષ્કળાન સ્વામીની ઉંમર તે દી 39 વર્ષની હતી અને કંકુબાઈની ઉંમર તે દી 36 વર્ષની હતી। વિડીયો નહોતો તે દી, નગર ઉતારી લીધા હતા। નિષ્કળાન સ્વામીએ નીચી દ્રષ્ટિ રાખીને એટલું કીધું કે અગ્નિને ઉદય અડશે નહીં, એમની ભાષામાં તો કંઈક જુદા શબ્દો વાપર્યા હતા, હવે આજ એ ઠીક નથી લાગતું। અગ્નિને ઉદય અડશે નહીં, માટે એ વાત મૂકી દે, આ વાત મૂકી દે, અને આજ તારા ધન્ય ભાગ્ય છે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આજ તારા હાથનો રોટલો જમવાની ઈચ્છા રાખે છે। ભગવાન શ્રી હરિએ જ મને આધોઈ ગામના પાદરમાં શિવજીના મંદિરમાં દીક્ષા આપી છે, અને જો તારે તારા જીવનું કલ્યાણ કરવું હોય તો ઝટપટ સુંદર મજાનો રોટલો કર, ઇતિહાસમાં તારું નામ અમર રહેશે। ભગવાન સ્વામી નારાયણની જીવન ગાથામાં તારું સુવર્ણ અક્ષરે નામ લખાય। આજ ભગવાન એવી ઈચ્છા રાખે છે કે તારા હાથનો રોટલો પ્રભુ જમશે, અને હું સંત થયો છું તે થયો છું, હું તો કેદાળાનો થઈ જવાનો હતો, પણ ગુરુ રામાનંદજી મને નહોતા સ્વીકારતા, એ ક્યાં તને નથી ખબર। અને મરદની પત્ની થઈને નીચું મોઢું રાખીને આહુડા શું પાડે છે? મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી, એમાંય મુમુક્ષુતા મળે નહીં, અને એમાંય પ્રગટ ભગવાન મળે નહીં, એની સેવા મળે નહીં। જો મારી વાત મનાતી હોય, આટલા વર્ષ મારા ભેળી રહી હો અને મને જો ઓળખ્યો હોય તો મોડું ન કરીશ, ઝટપટ રોટલો કર, હું ઊભો છું, અને સારડી જેમ હૃદયમાં આમ હોહરી નીકળે ને એમ એક વીર પુરુષના શબ્દ સન્નારીના હૃદય હોહરા ગયા। તરત જ કંકુબાઈ બોલ્યા, બા હવે એક શબ્દ બોલો તો મારા હમ છે, હું પામી ગઈ છું, આટલા વર્ષ જેને મેં સેવા છે એ મારા પતિ કોઈ સામાન્ય પુરુષ નથી, હું એને નજીકથી સેવનારી એની નારી છું, હું એને ઓળખી શકું, બીજા એને એટલા ન ઓળખી શકે, એ ખરેખર વૈરાગી પુરુષ છે, અને પ્રગટ ભગવાન પુરુષોત્તમની આજ્ઞાથી એ સંત થયા છે, અને ભગવાન જો મારા હાથનો રોટલો જમવા માગતા હોય તો એથી મોટું મારું સદભાગ્ય કયું હોય, માં તમે એક શબ્દ ન બોલો, એમ કહીને ઘરમાં ગયા કંકુબાઈ અને સુંદર મજાનો બાજરાનો રોટલો કર્યો, સરસ દડા જેવો, વચ્ચે પાડ્યું કાણું અને એમાં માખણ ભર્યું અને ગોળનું દડબું અને હાથમાં લઈને આવ્યા। નિષ્કવાન સ્વામીએ ઝોળી પોળી કરી અને ભારતની એ નારીએ સાધુની ઝોળીમાં રોટલો નાખ્યો, અને પછી પાલવ પાથરીને કંકુબાઈ પગે લાગ્યા છે। આવો ઇતિહાસ આધોઈમાં બન્યો, જેવો રોટલો જોળીમાં આવ્યો ને એટલે તરત જ નિષ્કળાન સ્વામી ત્યાંથી ચાલતા થયા, શિવજીને મંદિરે આવ્યા। મહારાજ મંદ મંદ હસે છે, કેમ થયું? નિષ્કુળાનંદજી કે મહારાજ રોટલો લાવ્યો, ભગવાન શ્રી હરિને રોટલો ને ગોળ હાથમાં આપ્યા છે, મહારાજ જમ્યા છે. જમીને પ્રસાદી નિષ્કુળાનંદ સ્વામીને આપી અને પછી પ્રભુ એટલું બોલ્યા, નિષ્કુળાનંદ તમે મૂર્તિમાન વૈરાગ્ય છો. દુનિયામાં કોઈએ વૈરાગ્યના દર્શન ન કર્યા હોય તો તમારા કરી લે. તમે જડ ભરતનો અવતાર છો નિષ્કુળાનંદ સ્વામી, અનંત બ્રહ્માંડનો સ્વામી, સર્વ કરતા પુરુષોત્તમ નારાયણ. આ ધરતી ઉપર અનંત જીવાત્માઓને મારા અક્ષરધામમાં લઈ જવા માટે હું કેવળ કરુણા કરીને પ્રગટ થયો છું, ત્યારે તમ જેવા મુક્તો મારી સાથે ઘણા પ્રગટ થયા છે અને એ મારા અવતાર કાર્યમાં અનેકવિધ રંગ પૂરનારા છે. હવે તમારે સંપ્રદાયના સાહિત્યના શ્રી ગણેશ કરવાના છે. તમે આજ ગામના ચોરામાં રહીને યમ દંડ નામે ગ્રંથ લખો. નિષ્કુળાનંદ સ્વામી, મહારાજ હું ગ્રંથ લખું? મહારાજ મારો હુતારની જ્ઞાતિમાં જન્મ, કાળા અક્ષર કુવાડે માર્યા, અમારે ક્યાં ન્યા નિહાળ હતી ભણ્યા હતા. મહારાજ કહે છે, નિષ્કુળાનંદ સ્વામી તમને તમારી ખબર નથી, તમારામાં કવિત્વ શક્તિ અપાર રહી છે અને આજથી તમે જે કાંઈ લખશો તે કાવ્યમાં ગોઠવાઈ જશે, બોલશો તે છંદ છપાઈમાં થઈ જશે. અમારી આજ્ઞાથી તમે હવે ઉદ્ધવ સંપ્રદાયના સાહિત્યના શ્રી ગણેશ કરો. ગરુડ પુરાણનો આધાર લઈ યમદંડ ગ્રંથની રચના કરો. આવો સીધો ભગવાન સ્વામિનારાયણનો આદેશ પ્રાપ્ત થયો. નિષ્કુળાનંદ સ્વામીને કપાળે ભગવાન સ્વામિનારાયણે અંગૂઠો અડાડ્યો. નિષ્કુળાનંદ સ્વામીને સમાધિ થઈ, સમાધિમાં સંપૂર્ણ યમપુરીની રચના દેખાણી. મહારાજે સમાધિમાંથી જગાડ્યા અને પછી કહ્યું કે જીવાત્માઓ પાપ કરીને જમપુરીમાં જાય છે, પારાવાર દુઃખી થાય છે, પાછા લખ ચોરાશીમાં આધિવ્યાધિ ઉપાધિને ગર્ભવાસની કાળી પીડા સહન કરે છે. આ બધા જીવાત્માઓની ઉપર કરુણા કરીને એમને ગર્ભવાસ, જમપુરી, લખ ચોરાશી આ બધા દુઃખમાંથી બચાવવા અને મારા અક્ષરધામમાં મારા દિવ્ય આનંદને પમાડવા માટે હું ધરતી ઉપર જ્યારે આવ્યો છું ત્યારે તમે એમાં મદદરૂપે આવા ગ્રંથની રચના કરો. નિષ્કુળાનંદ સ્વામીએ માથું નમાયું, મહારાજનો આદેશ શિરસા ધારણ કર્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું, સુખી રહો, હું નીકળું છું, કચ્છ ભુજ જઈ પાછો આવીશ, ત્યારે આપણે પાછા બંને હાલારમાં જઈશું. એટલું કહી અને ભગવાન સ્વામિનારાયણ એકાકી ત્યાંથી નીકળી ગયા અને નિષ્કુળાનંદ સ્વામી આધોઈ ગામના ચોરામાં રહી અને ગ્રંથ લખે છે. યમદંડ તમે ને મેં સાંભળ્યો છે, એ યમદંડની કથા વાંચી સાંભળી કરીને કંઈક મુમુક્ષુઓ વૈરાગ્યને પામ્યા છે અને એકલા યમદંડે સ્વામિનારાયણ સંપ્રદાયને કેટલાય સાધુ આપ્યા છે, એવો અજોડ ગ્રંથ છે. વર્ષો પહેલા મેં કથા કરી એને વિહવી વરહના વાણા વાઈ ગયા. આજે યમદંડની કેસેટો લોકો જેટલી ખરીદે છે, જેટલી સાંભળે છે એટલી બીજી નહીં, એવો એ ગ્રંથ છે. અને યમદંડની કેસેટો સાંભળીને કેટલાયે પોતાના જીવન સુધાર્યા છે, એના કેટલાય મારા ઉપર ફોન ને પત્ર આવ્યા છે, કેટલાય હજી નથી સમાચાર આપ્યા પણ એ કથા સાંભળીને કંઈક સુધરી ગયા છે, એવો અનુપમ ગ્રંથ લખ્યો છે.
એક એક સે અધિક કહાં કહું પરાક્રમ સ્વામી કે,
એક અધિક કહાં કહું પરાક્રમ સ્વામી કે,
અરે એક એક સે અધિક કહાં કહું પરાક્રમ સ્વામી કે.
ભગવાન સ્વામિનારાયણના એક એક થી અધિક કેટલાક પરાક્રમો કહું,
કહું પરાક્રમ સ્વામી કે.
અરે જે સુન કે જમ બી મિટ જાત સબ હી વિધિ,
જે સુન કે જમ બી મિટી જાત સબ હી વિધિ,
હો મિટી જાત હૈ સબ सही विधि
मीठी चाचर सबही विधि।
आ मंजू केशानंद स्वामी नो सौरठो एक एक पराक्रम एक एक थी अधिक छे। तमारी आगल केटलाक कहू અને આવા ભગવાન સ્વામિનારાયણના પરાક્રમ ચરિત્રો સાંભળીને જમ દૂતની બીક જીવને માથેથી જતી રહે છે। આ કઈ સામાન્ય વાતો નથી, આ આજકાલના છાપામાં આવતું કચરું નથી, આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરિત્રો છે। આધારાનંદ સ્વામી સ્પષ્ટપણે માને છે અને એના ગ્રંથમાં લખે છે ભગવાન ને ભગવાનના ચરિત્ર એક છે, એને જુદા કોઈએ કહેવા નહીં। ભગવાન મનુષ્ય આકારે ધરતી ઉપર તો અમુક સમય પૂરતા રહે છે, પણ એમના ચરિત્ર રૂપી મૂર્તિ સદૈવ પ્રગટ રહે છે અને અનેક જીવના કલ્યાણ કરે છે। આધારાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે ભગવાનને ભગવાનના ચરિત્રમાં જે ભેદ સમજે છે એના કલ્યાણમાં ફેર છે। આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની કથા છે, અદભુત કથા। ભગવાન સ્વામિનારાયણ તો આધોઈમાં નિષ્કવાન સ્વામીને મૂકી ત્યાંથી કચ્છ ભુજ ગયા, ત્યાં રહી અને પાછા આવ્યા અને સ્વામીને સાથે લીધા અને ત્યાંથી રણ ઉતરી જોડિયા બંદર થઈ અને મોડા પધાર્યા અને સ્વામીને આજ્ઞા કરી મોડા જઈને કે હવે નિષ્કળાનંદજી તમે તમારી જન્મભૂમિમાં જઈને તમારા માતુશ્રી પાસેથી ભિક્ષા લઈ આવો। આ બીજો આદેશ થયો, આ બીજી એમની પરીક્ષા હતી। કદાચ પત્ની સાથે અણબનાવ હોય, જીવન સંબંધ શુષ્ક હોય, તો મા સાથે ઘટ સંબંધ ને પ્રેમ હોય। મહારાજે કેવી કેવી કસોટી કરીને કેવા કેવા પરમહંસ તૈયાર કર્યા છે, આજ આપણી એવી કસોટી લે કોણ ને કસોટી દે કોણ, આજ એવા તૈયાર થાય કોણ, ઘડે કોણ ને ઘડાય કોણ। વો એક દિન થા એસા, નિષ્કવાન સ્વામીએ કહ્યું કે મહારાજ કાંઈ વાંધો નહીં, ત્યાંથી ભિક્ષા લઈ આવું, જેવી તમારી આજ્ઞા। ભગવાન શ્રીહરિ ત્યાં મોડા રોકાણા છે અને મુનિ નિષ્કુળાનંદજી શેખપાટ ગયા, વળી એમના પત્ની બંને પુત્રો પિયરથી પાછા સાસરે આવી ગયેલા। અહીંયા પત્ની પુત્રોને માતુશ્રી હતા। નિષ્કવાન સ્વામીએ ડેલી ખોલી અંદર ગયા અને એ જ અવાજમાં પડકારો કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષામ દેહી ભવતી, એમ કહીને ઉભા રહ્યા। ત્યાં એમની માતા અમૃતબાઈએ નજર કરીને જોયું, સમાચાર તો સાંભળી ચૂક્યા હતા, હા આવ્યો મારો લાલજી, જોતાની સાથે માનું હૈયું ધ્રુજકે ધ્રુજકે રડવા માંડ્યું। એવા રડે વૈરાગવાન એમનો દીકરો નિષ્કુળાનંદજી એમના ઉભા રહ્યા છે, કંઈ બોલતા નથી। મા બહુ રડ્યા અને પછી બોલ્યા કે લાલજી, મારે વૃદ્ધ અવસ્થાએ આ બધું જોવાનું ને, તો મારો એકનો એક સંતાન છો, તારા બાપની ગેરહાજરી છે, આ નાના છોકરા સાથે તારી વહુને આ સંસારમાં મૂકી, અમને બધાને મૂકી અને તું આમ સાધુ થઈ ગયો, અમારા ચારે જણાનું ગુજરાન શું થશે, અરે લોકો શું કહેશે, કાંઈક વિચાર કર, ઉતારી નાખ આ ભગવા કપડા ઉતારી નાખ, માન મારી વાત માન, માની વાત માન દીકરા, આવું આવું તો કેટલું કીધું। નિષ્કળાન સ્વામી એક શબ્દ બોલતા નથી, બહુ રડ્યા, કંકુબાઈ રડ્યા, નાના છોકરા રડ્યા, સગા સંબંધી ભેગા થઈને રડ્યા, ઘણું સમજાવ્યા મનાવ્યા, છેવટે નિષ્કવાન સ્વામીએ કહ્યું કે તમે ગમે એટલી માથાકૂટ કરો, હવે મને ચડ્યો છે એ રંગ ચડ્યો છે, એ કોઈ દી ઉતરે એમ નથી, મને આ સંસાર હવે ક્યારેય જચે એમ નથી. હેજી મને સ્વપ્ને ન ગમે રે સંસાર, કહોને કેમ કીજીએ. બોલો ને, આજે પદ ગાયું. મને સ્વપ્ને ન ગમે રે સંસાર, હે માં કહોને કેમ કીજીએ. પદ પૂરું થયું ત્યારે એમ કે છે કે હવના મોઢા ઉપર વૈરાગ્યની લાલીમાં આવી ગઈ. નિષ્કવાન સ્વામીએ કહ્યું કે મને ભિક્ષા દઈ દો. તમારા ગુજરાતની તમે વાત કરો છો, મારી સાથે આવો કોઢમાં. નિષ્કવાન સ્વામી એમને કોઢમાં લઈ ગયા. કોઢના એક ખૂણામાં 4000 કચ્છી કોરી દાટી હતી, એ ખોદાવીને કાઢી અને ત્યાં જ 1000 ભાગ કરી ચાયરેને 1000 કોરી આપી. આમાંથી તમે ગુજરાન કરજો અને મને ભિક્ષા દઈ દો. વળી અમૃતબા રોવા માંડ્યા કે દીકરા, મેં તને ગુજરાનનું કીધું તું, હું મહારાજને મળેલી છું, સત્સંગી છું, મહારાજ જ હવનું ગુજરાન કરનારા છે, જાણું છું. પણ આ સંસારમાં આવું બધું આપણા હગાવાલા અને ગામના સાંભળે અમને કેવા મેણા મારે કે તમારો છોકરો બાવો થઈ ગયો, હું ખાવા નહોતું, મંદિરમાં ગરી ગયો, મફતિયું ખાવા, આના આવા દુઃખનું અમારે શું કરવું. નિષ્કવાન સ્વામી કહે છે કે માં ગામને મોઢે ગરણા ન બંધાય. આજ ધરતી ઉપર પ્રગટ ભગવાન પધાર્યા છે અને એનો સંત થવાનું મારા સદભાગ્યમાં લખ્યું છે, મારે કપાળે ભગવો ભેખ લખ્યો છે. હું પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સાધુ થાઉં છું માં, તને ખબર છે, તને ખબર છે. એકવાર મને માથામાં વાંસલો વાગ્યો હતો, હું બેભાન થઈને પડી ગયો હતો અને તું અને આ કંકુ બે માથા પછાડીને રોતા હતા, હું જીવું એમ નહોતો. વાત યાદ કરો માં, એ વખતે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, મારું માથું ખોળામાં લીધું અને મારા ઘા ઉપર પરમાત્માએ હાથ દબાવ્યો અને પછી તમને એમ કીધું તું કે લાલજીને જીવાડવો હોય તો જટ શેરો કરો, શું રો રો કરો છો. અને તમે શેરો કરીને લાવ્યા અને મહારાજ એટલું બોલ્યા, લાલજી જાગો, મું ખોલો. અને હું જાગ્યો અને મોઢામાં મને મહારાજે શેરો આપ્યો અને પછી કહ્યું, ઘા દુખે છે? મેં કહ્યું, ના મહારાજ. અને મહારાજે મારા ઘા માથેથી હાથ લઈ લીધો અને ઘા રૂજાઈ ગયો હતો. તેથી માં તું રાજી થઈ ગઈ હતી અને એટલું બોલી હતી કે પ્રભુ, મારો દીકરો એ તમારો દીકરો, હું મહારાજનો દીકરો નહીં. હા બેટા, તું મહારાજનો દીકરો. તો મહારાજ એના દીકરાને માગે તો તારાથી ના પડાય. અને અમૃતબાનું મોઢું સિવાઈ ગયું કે બેટા, મહારાજ તને માગે છે. હા, મહારાજને આજ મારી જરૂર છે. મહારાજે મને દીક્ષા દીધી છે અને મહારાજે જ મને તમારી રજા લેવા મોકલ્યો છે. માં મોડું ન કરે, ભગવાનને રાજી કરવાની આજ તક છે. ત્યારે અમૃતબા કે, કાંઈ વાંધો નહીં બેટા, હું રાજી છું. ભગવાનના કાર્યમાં ભળજે, મારી કુંખ ઉજાળી તે, દુનિયામાં નામ રે એવો સાધુ થાજે, સંપ્રદાયની સેવા કરજે, એમ કહી અને અમૃતબાઈએ નિષ્કવાન સ્વામીને ભિક્ષા આપી છે. સ્વામીએ ભિક્ષા લઈ, હવની રજા લઈ અને મહારાજ પાસે આવ્યા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં મસ્તક નમાયું. ભગવાન સ્વામિનારાયણે માથે બે હાથ મૂક્યા, બાથમાં લઈને ભેટ્યા. આવું નિષ્કવાન સ્વામીનું અદ્ભુત જીવન છે. ટૂંકમાં સ્વામીની આ વાત કરી સદગુરુ શ્રી મંજુ કેશાનંદ સ્વામીએ. આવા આવા અનેક પરચા અને પ્રસંગો જે ભગવાન સ્વામિનારાયણના જીવનના અદ્ભુત ઐશ્વર્યો ગણાય છે એને લખ્યા અને ઐશ્વર્ય પ્રકાશ એવું નામ આપ્યું. અજોડ આ ગ્રંથ આજ દિવસ સુધી છૂપો છાનો પડ્યો હતો. આજે આપણે બધાએ આ ગ્રંથને સાંભળીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજી અને ભગવાન સ્વામિનારાયણમાં હેત મહિમા વધારીએ, આ ગ્રંથ લખ્યાનું જે પ્રયોજન છે એ આજ આપણે સફળ કરીએ છીએ. આપણે ધન્ય ભાગ્યશાળી છીએ. મંજુ કેશાનંદ સ્વામી આગળ લખે છે,
પુણ્ય એક બાત કહું શુભ સુનિયો હરિજન સાર, શ્રી હરિ કે મહિમાયકુ, શ્રી હરિ કે મહિમાયકુ નિગમ કરત પોકાર.
પરમેશ્વરના મહિમાને વેદો પોકારી પોકારીને ગાય છે.
કચ્છ દેશ મે ધમડકા ગામા, કચ્છ દેશ મે ધમડકા ગામા, તહાં રહે હરિજન અભિરામા, તહાં રહે હરિજન અભિરામા. ક્ષત્રિય જ્ઞાતિ કહાવે જે હું, સિંહ કલ્યાણ સિંહ તે હું, રામ સિંહ કલ્યાણ સિંહ તે હું. કચ્છ દેશ મે ધમડ કા ગામા, કચ્છ દેશ મે ધમડ કા ગામા, તહાં રહે હરિજન અતિ અભિરામા, તહાં રહે હરિજન
કચ્છ દેશના ધમડકા ગામના એક પરચાની વાત સ્વામી લખે છે. ક્ષત્રિય જ્ઞાતિ રામસિંહ કલ્યાણસિંહ એનું નામ છે. થોડીક વિગત કહું તો ધમડકામાં લાધાજી દરબાર થયા. એને ચાર દીકરા હતા. મોટા દીકરાનું નામ કલ્યાણસિંહ, બીજા દીકરાનું નામ રામસિંહ, ત્રીજાનું રાયધણજી અને ચોથાનું અદાજી. આપણે આના નામ સાંભળ્યા છે. આ ચારેયની માતાનું નામ હતું જીજીબા. જીજીબા અને લાધાજી ધમડકાના રાજા હતા. એના આ ચાર સંતાનો સુરવીર હતા. એમાં કલ્યાણસિંહની પત્નીનું નામ કરણીબા. આ કરણીબા બહુ મહાન ભગત હતા, બહુ બોલકા હતા અને ભગવાનની સાથે હેત બહુ હતું. અને કલ્યાણસિંહ ધામમાં ગયા હતા, પછી વિધવા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પુરુષોત્તમને જેવા જાણવા જોઈએ, ઓળખવા જોઈએ એવા ઓળખ્યા હતા. એટલે મહારાજ એમની સાથે સ્ત્રીઓના કપડાં પહેરીને રાસ રમ્યા હતા એવો ઇતિહાસ છે. ગોપી બની ગયા ગીરધારી એ પદ બ્રહ્માનંદ સ્વામીએ આ ચરિત્રમાંથી બનાવ્યું છે. આ કરણીબાના યોગથી આ સહુને અતિશય સત્સંગનો રંગ લાગ્યો હતો. આમ તો રામાનંદ સ્વામી વખતનો આ સત્સંગી પરિવાર હતો, રામાનંદ સ્વામીને આશ્રિતો હતા. એમાં કલ્યાણસિંહ અને રામસિંહ બંને મોટા હતા અને તેઓ એકવાર કોઈ પ્રસંગે જોડિયા બંદરે ગયા હતા, ત્યાં ઉતર્યા અને ત્યાંથી હાલારમાં પોતાના સંબંધીને ગામ આવતા વચ્ચે રસ્તામાં એક નદી આવી. એ નદીનું નામ આજી નદી. રાત્રિનો વખત હતો, નદીમાં આમ થોડું થોડું પાણી જણાતું હતું. બંને ભાઈને એમ થયું ઉતરી જવાશે. બંને ભાઈ એકાબીજાના હાથ પકડી રાત્રિના વખતમાં આજી નદીને ઉતરી રહ્યા હતા. બરોબર અડધીક નદીએ આવ્યા ત્યાં ઉપરવાસ વરસાદ થયો હોવાને કારણે ઓચિંતાનું ઘોડાપૂર આવ્યું. સામો કાંઠો ઘણો દૂર રહી ગયો. બંને ભાઈ એકબીજાના હાથ પકડીને ઘણું જોર કરે છે ઊભું રહેવા, પણ પાણીનો વેગ વધતો ગયો. પરિણામ એ આવ્યું, અચાનક એક ખાડો આવ્યો અને બે ભાઈના પગ ખાડામાં ગયા અને બે પડી ગયા. પડી ગયા એટલે પાણીએ ઉપાડ્યા, પછી ઊભું થવા એવું રહ્યું નહીં. બેયના હાથે છૂટી ગયા અને માંડ્યા બંનેના શરીર તણાવવા. એકેને તરતાય આવડતું નહોતું અને તરતા આવડે તોય ફાવે એવું નહોતું, વેગવાન પાણી હતું.
તબ દોઉ ભાઈ
सरिता माई हो तब तो भाई
सरिता माई
चले तनाई शरण को नाई कोई शरण नहीं तनाता जाई छे मौत आंबी क्यों महाजल में डूबे दो भ्राता
महाजल
મંજુ કેશાનંદ સ્વામી લખે છે તબ સુમરે સ્વામી સાક્ષાતા ત્યારે પ્રગટ ભગવાન સ્વામી સહજાનંદજીને યાદ કર્યા તબ સુમરે સ્વામી સાક્ષાતા
તબ સુમરે સ્વામી
સાક્ષાતા ભક્ત વસલ પ્રભુ આઈએ પડકારો કર્યો છે આવી વસમી વેળાએ આપના સિવાય અમારું કોઈ નથી હે નાથ આ મોડી રાત્રિનો સમય છે વેગવાન નદી છે અમે પછડાઈ ગયા છીએ પ્રાર્થના કરતાની સાથે ભક્ત વસલ પ્રભુ આઈએ તબ દૌ કે ગ્રહે હાથ નદીની વચ્ચેમાં મારો વાલો પ્રગટ થયા એક હાથે આ ભાઈનું બાવડું ચાલ્યું એક હાથે ઓલા ભાઈનું બાવડું ચાલ્યું દૌ કે ગ્રહે હરિયાત નદી કે બહિર નિકાસે તેવું ઉપાડીને બેન નદીને કાંઠે મૂકી દીધા જહી વશ વિશ્વ સમસ્ત મંજુ કેશાનંદ સ્વામીએ મહારાજના માટે વિશેષણ લખ્યું જહી વશ વિશ્વ સમસ્ત જેને સમસ્ત વિશ્વ વશ છે એવા ભગવાને બેને કાંઠે મૂક્યા છે હવે એમની આગળ ઘણા કાગળ ને વસ્તુ પદાર્થ હતા આ બધું નદીમાં તણાઈ ગયેલું ભગવાન સ્વામી નારાયણે નદીમાંથી આ બધું વીણી લાવીને બેયને આપ્યું અને કહ્યું કે તમે તમારી બધી વસ્તુઓ સંભાળી લ્યો એકાદીએ પડી નથી રહી ને બોલ્યા બેય બધી વસ્તુ જોઈ લીધી મહારાજ બધી જ વસ્તુ છે પછી બેય ઊભા થઈને ભગવાન સ્વામિનારાયણને દંડવટ કરવા લાગ્યા જ્યાં લાકડીની જેમ પડ્યા અને જ્યાં ઊંચું જોયું તો કોઈ નહીં મહારાજ અદ્રશ્ય થઈ ગયા પછી બંને આખી રાત તે નદીને કાંઠે ને કાંઠે બેસી રહ્યા સવાર થઈ અજવાલું થયું ત્યારે પોતાના કપડાં તથા કામના કાગળ જોયા તો નદીમાં પડ્યા હોવા છતાં રંચ માત્ર પણ પલળેલા નહીં બગડેલા નહીં એ જોઈને બે ભાઈને આશ્ચર્ય બહુ થયું આવી અદભુત પરમાત્મા ભગવાન શ્રી હરિના પરચાની વાત છે પ્રાત સમે દો ભાઈ વસ્તુ વાના લે કે સમે દો ભાઈ વસ્તુ વાના લે કે બધી વસ્તુ વગેરે લઈને ઘેર જાય છે
વસ્તુ વાના લે
અરે કામ બગાવડી જાય સોય વાત કહી સબ હુકુ
કામ બગાવડી જાય સોય વાત
બાત કહી સબ હુકુ આ ભાષા છે બગાવડી એટલે બંગડી બંગડી ગામ છે ત્યાં એને ઘરે જતા વચમાં આવે એના સંબંધીનું ગામ હતું તે ત્યાં ગયા બંને ભાઈએ ત્યાં જઈને પોતાના સંબંધીને પોતે જે આજી નદીમાં તણાણા ને ભગવાનને દર્શન દીધા ને જે બધી વસ્તુ લાવી દીધી ને જે વસ્તુ પલળી નહીં ને આ બધી વાત સંબંધીઓને કરી એ લોકો આ સાંભળીને બોલ્યા એ તો જરૂર ભગવાન તમારા ગુરુ સ્વામિનારાયણ જરૂર ભગવાન એને તમારી ખરેખર રક્ષા કરી બહુ આશ્ચર્ય થયું બધાને એમાંથી કેટલાક દૈવીજનો સત્સંગી થયા એસે કચ્છ હાલાર મે પરચા દિયા અરે એસે કચ્છ હાલાર મે વાલે પરચા દિયા અનંત અબ કહું સંતન કુ દિયે પરચા સુનો બુદ્ધિવાન. હવે સાધુને પરચા દીધા એ વાત મારે કહેવી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મંજુકેશાનંદ મુનિ વિરચિતે ઐશ્વર્ય પ્રકાશે આહલાર દેશ દર્શિતૈશ્વર્ય કથન નામા એકાદશોધ્યાય. હવે દ્વાદશમાં અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ અને દ્વાદશમાં અધ્યાયમાં સ્વામી સચ્ચિદાનંદને આપેલા પરચાની સ્વામીએ વાતો લખી છે.
અબ એક બાત કહું મુદ પાઈ, અબ એક બાત કહું મુદ પાઈ, હરિજન સુનિયો ચિત્ત સ્થિર લાઈ.
હરિજન બધાય ભક્તો ચિત્ત સ્થિર કરીને એકાગ્ર કરીને સાંભળો.
હરિજન સુનિયો ચિત્ત સ્થિર લાઈ,
હરિજન સુનિયો ચિત્ત સ્થિર લાઈ.
સચ્ચિદાનંદ સંત એક ધીરા,
સચ્ચિદાનંદ સંત એક
ધીરા, સચ્ચિદાનંદ સંત એક ધીરા,
મોટા
પુરુષ.
રહત સમાધિ મેં સદા ગંભીરા,
રહત સમાધિ મેં સદા ગંભીરા,
રહત સમાધિ મેં સદા ગંભીરા,
રહત સમાધિ મેં સદા ગંભીરા.
અબ એક બાત કહું મુદ પાઈ,
અબ એક બાત કહું મુદ પાઈ,
અરે હરિજન સુનિયો ચિત્ત સ્થિર લાઈ,
હરિજન સુનિયો ચિત્ત સ્થિર લાઈ,
ચિત્ત સ્થિર લાઈ.
થોડું સચ્ચિદાનંદ સ્વામીનું જીવન જોઈ લઈ, પૂર્વ જન્મ આદિ મજા આવે એવું છે. સચ્ચિદાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ જામનગર જિલ્લામાં આવેલ અલૈયા મોડા, એનું ગામ છે અલૈયા, બાજુ મોડા ગામ છે, અલૈયા મોડા બે ગામ છે. એમનું પૂર્વાશ્રમનું નામ હતું દાજીભાઈ, ક્ષત્રિય ગરાશિયા હતા. તેઓ આઠ ભાઈ હતા, એમાં સૌથી મોટા સચ્ચિદાનંદ સ્વામી હતા. દાજીભાઈ સૌથી મોટા હતા ને એટલે કુટુંબીમાં બધા એમને મોટા ભાઈ કરીને બોલાવતા. મોટા ભાઈ એવું ક્યાંક આવે લીલા ચરિત્રમાં તો એ સચ્ચિદાનંદ સ્વામી સમજ્યો, મોટા ભાઈ નામથી બોલાવતા. એમના પિતાનું નામ હતું માનસંગજી, જ્ઞાતિ મોડા જાડેજા આ લોકો. અને દાજીભાઈને બે મામા હતા, એકનું નામ રણમલજી અને બીજાનું નામ વરસાજી. રણમલજી ભગવાન સ્વામિનારાયણને ઓળખીને એમના ખરેખરા દળ સત્સંગી થયેલા અને પાછળથી તેઓ સાધુ થયા. એનું નામ અક્ષરાનંદ સ્વામી પાડ્યું અને એ અક્ષરાનંદ સ્વામી વડતાલના પ્રથમ મહંત થયા. એ આ સચ્ચિદાનંદ સ્વામીના હગા મામા. અને સાધુ કરીને તરત મહારાજે વડતાલના એમને મહંત બનાવ્યા હતા. અને બીજા એમના મામા વરસાજી, આ વરસાજી તો સત્સંગી જ ન થયા, એ તો પાક્કા દેવી ભગત હતા. અને એમણે મોટા ભાઈને ઉપાધિ બહુ કરેલી મામાએ. અને એમને લઈને એમનો પરિવાર પણ દેવી ભક્ત જ રહ્યો. ભાગ્યમાં હોય તો પ્રગટ ભગવાન ઓળખાય ને એમના સંત કે સત્સંગી થવાય, બાકી તો એમને પૂરું થાય ભાઈ.
રામાનંદ ગયા સ્વધામ પછીથી 60 સાલમાં, મોડા ગામ વિશે પ્રબોધિની કરી વાલાજીએ વાલમાં.
60 સાલમાં મહારાજે મોડા ગામમાં પ્રબોધિની ઉત્સવ કર્યો હતો. પ્રથમવાર સંત મંડળ સાથે મહારાજ મોડા ગયેલા. મહારાજને જોતા જ એ વખતે દાજીભાઈને પૂર્વના સંસ્કાર જાગૃત થયા અને સમાધિ થઈ ગઈ હતી. સમાધિમાંથી જાગ્યા પછી મહારાજના હાથે જ વર્તમાન લીધા. મનુષ્યાકાર મોરારને અક્ષર પાર જાણી અને સ્વામી એટલે કે દાજીભાઈ ભગવાન પુરુષોત્તમને સમર્પિત થયા છે. અને જેવા મહારાજે એમને પોતાના હાથથી વર્તમાન આપ્યા કે તરત જ મહારાજની કૃપાથી દાજીભાઈના હૈયામાં મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. આ એમના જીવનની વિશેષતા છે, સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય છે, આ મોટા મોટો પરચો અને સામર્થ્ય છે, અખંડ મૂર્તિ માંડી દેખાવા. પછી તો મહારાજ પ્રબોધની ઉત્સવ ત્યાં કરી અને રજા લઈને ચાલ્યા અને એ મહારાજની પાછળ ચાલ્યા, જેમ કોઈ બાવરો માણસ હોય ને એમ. ભગવાન શ્રી હરિની પાછળ પાછળ દાજીભાઈ હાલા જાય. આ બધું એમના કુટુંબીને સગાને અનુકૂળ ન પડ્યું. પાછળથી તેમના મામાઓ વગેરે એમને પકડી અને જોરાવરીએ ઘરે લઈ ગયા. પરંતુ મોટા ભાઈને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય થયો હતો અને વળી સમાધિમાં નિજી અનુભવ હતો એટલે કોઈની વાત કાંઈ અસર કરે એમ નહોતી. અને ભગવાન સ્વામિનારાયણનો જેવો જોઈએ એવો અનુભવ થતાની સાથે સંસારના સુખો ઝેર થઈ ગયા અને અખંડ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ આપમેળે સહજ શરૂ થઈ ગયું, શ્વાસમાં વણાઈ ગયું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બંધ ન થાય એવું ભજન ઉપડ્યું અને નાનપણથી જ તેઓ દ્રઢ વૈરાગી હતા. દ્રઢ વૈરાગ્ય વિવેક કે ધામા ત્યાગી તપસ્વી અતિ અભિરામા સમાધિ કરકે લોક પર લોકા જાય આવત નિત રહત અશોકા. મંજુ કેશાનંદ સ્વામીએ પરિચય આપ્યો. દ્રઢ વૈરાગ્ય વિવેક કે ધામા દ્રઢ વૈરાગ્ય ધોલેરાના મહાન સંત મહિમા મૂર્તિ સદગુરુ શ્રી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી જેઓએ આ સાલ હિંડોળાનું ઉદઘાટન કર્યું હતું, સ્વામી પધારી રહ્યા છે. 93 વર્ષની ઉંમરે પણ આજે આપણા આ ઐશ્વર્ય પ્રકાશ જ્ઞાન યજ્ઞમાં પધાર્યા વડોદરા સ્વામિનારાયણ મંદિર અને આપ સૌ સંતો હરિભક્તો આપણને સૌને સ્વામીએ દર્શન આપ્યા. શિયાળાની ઠંડી હોવા છતાં સ્વામીની તબિયત હવે બહુ એટલી બધી સારી નહીં રહેતી હોવા છતાં આપણા પ્રત્યે સ્વામીને લાગણી હોવાથી સ્વામી પધાર્યા, સ્વામી પધાર્યા, સ્વામી પધાર્યા. સાધુ સંપ્રદાયનું ભૂષણ છે, આવા સાધુ સંપ્રદાયની સાચી શોભા છે, આવા સાધુ સંપ્રદાયનું ચૈતન્ય છે, આવા સાધુ પાયાના પથ્થર છે, આના ઉપર સંપ્રદાયની ઇમારત ઊભી છે. એકવાર જોરદાર તાળીથી સ્વામીનું અભિવાદન, પૂજન, સ્વાગત, સન્માન કરો. ધન્ય હો આવા સંતના આગમનથી, એમના પગલાથી, એમના દર્શનથી આપણો ઈશ્વરીય પ્રકાશ જ્ઞાન યજ્ઞ સફળ થયો. બહુ બધા સંતો પધાર્યા છે.
હો દ્રઢ વૈરાગ્ય વિવેક કે ધામા
દ્રઢ વૈરાગ્ય વિવેક કે ધામા
ત્યાગી તપસ્વી અતિ અભિરામા
ત્યાગી તપસ્વી અતિ અભિરામા
સમાધિ કરકે લોક પર લોકા
સમાધિ કરકે લોક પર લોકા
જાય આવત નિત્ય રહત અશોકા
જાઈ આવત નિત્ય રહત અશોકા
રહત અશોકા.
જબરી વાત લખી, એક તો દઢ વૈરાગ, બીજી વાત એ લખી વિવેકનું ધામ, વિવેકનું ઘર. त्यागी तपस्वी अति अभिराम अली समाधि करके समाधि करीन लोक परलोक में जनारा जाय आवत लोक परलोक में वैकुंठ में जाय गोलोक में जाय अक्षरधाम में जाय रहत अशोका कहता सदाय हर्ष शोक थी पर दिव्य एक आनंद छे एमा रहनारा હવે આવા આ દાજીભાઈ ઉર્ફે મોટા ભાઈને એમના જ સગા સંબંધીઓએ મુશ્કેલી બહુ કરી, ખાસ કરીને એના દેવી ભક્ત મામાએ. સોપુરવ આશ્રમ મે રહે જબ હી દેવ દેવી નહીં માનત તબ હી, ક્યાંથી માને? જેને ભગવાન સ્વામિનારાયણનો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો હોય, જેને ભગવાન ભેટ્યા હોય, આનો કોઈ હર્ષશોક કરવો જ ન જોઈએ. પણ સમજણ વગરના માણસોને આ ગમ્યું નથી. સો પૂર્વાશ્રમ મે રહે જબ હી દેવ દેવી નહીં માને તબ હી, સો જાની કે ભુવા સબ આયે સતસંગી કુ પાસ બોલાયે. એના મામાએ બધું ટીખળ બીખળ ઊભું કર્યું, બધા ભુવા બોલાવ્યા અને બધા સત્સંગીને બોલાવ્યા ભુવાઓએ. હા, અને એના મામાએ કીધું, સાંભળો સત્સંગીઓ, તમારા સ્વામિનારાયણ ભગવાને અમારા ભાણા દાજીને બુરકી નાખી છે. હે, એણે અમારા ભાણાને કાંઈક કરી નાખ્યું છે. આ ગાંડા ગદોડે ભાગવા માંડે, આંખે વેચીને બે જાય, લાકડા જેવો થઈ જાય, કાંઈક ટીખળ કરે, ખાતો નથી ને કામ કરતો નથી. સ્વામિનારાયણ સ્વામીને રાત દી, આમ તે કાંઈ સંસારમાં રહેવાતા છે, ભગત તો અમે જ છીએ ને ઘણા ભગત જોયા, ભગત તો વ્યવસ્થિત હોય, આમાં તો કાંઈ ઢંગ ઢળો નથી. કેશ આવા બધાને કરી મેકલવાના ગાંડા ભુવા બધા કે છે, કરે હે સત્સંગીઓ, તમારા સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત વશ કર્યો છે. અને એ બાબરો ભૂત દાજીને વળગાડ્યો, આને ભૂત વળી ગયું છે, ભૂત કાઢવું પડશે અમારે ભુવાએ. લે બોલો, ભુવા બધા ભેગા થયા ને ડખો માંડ્યા કરવા, લીમડો લાવ્યા ને ધૂપ કર્યો ને મોટા ભાઈને ધૂપ દીધો, માતાજીનો તાવડો શરૂ કર્યો અને મારા બકરા ઘેટા ને કુકડા લઈ આવ્યા ને ત્યાં કાંઈપણ ધૂણ્યા ને ડખો એવો કર્યો કે ન પૂછો વાત. મોટા ભાઈને ડરાવવા ભુવાઓએ ભાઈ દાણા નાખ્યા, મંત્રોના પ્રયોગ કર્યા અને પાછા પડકારા નાખીને કે પરચા કછુ નહીં દેવું જોવું, હમ તવ પ્રાણ હરી હે તો હું. લ્યો, તારો સ્વામિનારાયણ જો કાંઈ પરચો નહીં આપે ને તો અમે તારા પ્રાણ હરી લેશું. ભુવાએ આવું તાગડ ધીન કર્યું. એસે કહી હરિજન કુ એ હા, દુખ દેને લાગે ખલ તે હા. આમાં બધા ખળ ભેગા થઈ હરિભક્તોને દુખ દેવા જ્યારે લાગ્યા, મહારાજ થી આ સહન ન થયું. સહજાનંદ મહારાજ કો ધ્યાન કિયો હરિદાસ, ત્યારે મહારાજ નું ધ્યાન કર્યું ને પડકારો કર્યો, પ્રભુ હવે વારે આવો, આ ભુવા એ હદ મેલી છે. આત્મરૂપ હોય બેઠે જબ તબ આયે અવિનાશ. દાજીભાઈ આત્મરૂપે થઈને પરમેશ્વરને પડકારો કર્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, હો એકદમ પ્રકાશ પ્રકાશ થઈ ગયો, બધાની આંખો અંજાઈ ગઈ, એવું દિવ્ય દર્શન દીધું. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા પ્રગટ થયા, આવી રીતે પ્રગટ થયા પ્રકાશ પ્રકાશ સાથે. નિજ હરિજન કી રક્ષા કા જાહો, નિજ હરિજન કી રક્ષા કા જા, ભુવા કો આઈ કહત મહારાજા,
ભુવા કો આઈ કહત મહારાજા,
પર ચાલે ને આહુ ગમારા. જો જોઈ છે આવો ગમારો, જન કુ દુખ દીન અપારા, તમે મારા દાસ ને દુખ્યા છે, તમારે પરચો જોતો છે ને આપો. તાતે તુમ સબ કુ વિખ્યાતા, મહારાજ કે છે માટે તમને એક ભુવાને दारू जलाई अब हम साक्षाता एक एक ने बाली दो के वो इतना माटे प्रकट थयो छु भुवाओ भुवा थथड़ी गया महाराज के अरे दुष्टो મારા ભક્તને મૂજવો છો ક્યારના ભેગા થઈને હિંસા કરો છો ખોટા ધુમાડા કરીને ધતિંગ કરો છો તમને બધાને હળગાવી દઉં તમારો પરચો જોઈ છે ને એમ કહીને ભગવાન સ્વામિનારાયણ એને આ ભુવાની હાકલ પડી હતી ઊભા થઈને હાથમાં લીધી ભુવા કે મરી ગયા એક એક ભુવાને બબ્બે વાહમ ઠપકારી તમારી જાતના કે છે અને પછી ભગવાન સ્વામિનારાયણે માતાજીના ત્યાં તરવાર હતી ઈ હાથમાં લીધી હાકળ મેલ પડી ભુવા કે હાકળ તો મરી નહીં પણ તરવારે તો ઉલ્લી જાય મ્યાનમાંથી બારી કાઢીને ભગવાન સ્વામિનારાયણ કહે છે આવો વધારે પરચો જોતો હોય તો વધારે આપું તબ પાપિષ્ટ ભુવા સબ ભાગા કહેતે હરી કે ચરણ લાગા કેટલાક પાપી ભુવા ઊભા છે ને ગયા ઊભી પૂછડીએ અને કેટલાક તો ભગવાનને ભગવાન મારીને પગમાં પડી ગયા કે પરચો થઈ ગયો માફ કરો માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અમે તમારા ભક્તને પીડ્યા છે ખરેખર ખોટું કર્યું છે બચાવો હવે વધારે પરચો જોતો નથી મળી ગયો બસ આટલો તો બસ પ્રભુ બસ આમ ભુવા બધા પગે પડ્યા ગામમાં હરિભક્તોને ખબર પડી તરત બધા હરિભક્ત દોડીને આવ્યા ભગવાન સ્વામિનારાયણને પગે લાગ્યા અને મહારાજે એ વખતે મોટાભાઈને કહ્યું મોટાભાઈ આજથી કોઈ પણ પ્રકારનો ભય રાખશો નહીં અમે તમારી સહાયમાં છીએ આવું બોલ્યા હવે કોની બીગે એસે પરચા દે સુજાના પીછે ભયે પ્રભુ અંતર ધ્યાના આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા યુ નિજ ભક્ત કી રક્ષા કીના જારી ભગાએ દુષ્ટ મલીના દુષ્ટ ને મલિન માણસો ને ભગવાને બાળીને ભગાડ્યા કે છે આવો પરચો મહારાજે મોડા ગામમાં દાજીભાઈને આપ્યો અદભુત કથા છે એકવાર મહારાજ ભુજ પધાર્યા હતા અને એવા સમાચાર મોડા ગામમાં મોટાભાઈને મળ્યા કે મહારાજ ભુજ ગયા એટલે મોટાભાઈને દર્શન કર્યા વગર રહેવાનું નહીં એટલે મોડાથી ભુજ જવા રવાના થઈ ગયા જોડિયા બંદરેથી વાહણમાં બેઠા હવે જોજો થાય અલમસ્ત આ ભક્ત છે અલમસ્ત આ તો ઘરે હતા ત્યારની વાતું છે સાધુ થયા પછીની તો આ હા શું કથા કરીએ પુન એક દિન સચ્ચિદાનંદ જે હું કચ્છ દેશ દર્શને ચલે તે હું નાવ મે જાય કે બેઠે જબ હી ભય સ્મૃતિ હરી કી તબ હી ભગવાનની સ્મૃતિ થઈ ગઈ અને ચિત્તવૃત્તિ લાગી ગઈ તે હી કરી ભય સમાધિ તે હું તન કી શુદ્ધ રહી નાઈ સમાધિ થઈ ગઈ શરીરનું ભાન રહ્યું નહીં તીન દિવસ બીતી ગયે મુનિ કો સમાધિ માઈ તણ તણ દિવસ ને તણ તણ રાત વહી ગઈ ઓલા વાણ વાળા ક્યાં ગુજરી ગયો હે કા દરબાર ગયા આવું થયું હવે ક્યાં સુધી આમને આમનામ રાખવા પછી તો બધા ભેગા થઈ નક્કી કર્યું જન સબ કહત હે તાઈ એહી કે નાડી પ્રાણ નાહી તાતે દેહુ જલાય અસ કહી કાષ્ટ ચિતા કિયા અને નાડી પ્રાણ નથી મળદું છે માટે આને રખાય નહીં અગ્નિ સંસ્કાર કરી નાખો એટલે બધા એ ભેગા થઈ લાકડા ભેગા કરી ચિતા રચી હો અને દાજીભાઈને ચિતા માથે પધરાવ્યા અને મહારાજને એમ થયું ગાવડા બાળી દે છે સમાધિમાં અને સમજ્યા વગર ના આ લોકો આને બાળી દે હે જ્યાં અગ્નિ મૂકવા જાય છે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ ગયા રોક જાઓ એ મરી નહીં ગયા તો અલ્યા ભાઈ એ સમાધિમાં ગયા છે કેમ બાળી રહ્યા છો એમ કહીને મહારાજે દાજીભાઈ પાસે આવીને કહ્યું દાજીભાઈ જાગો ત્યાં તો લાકડા બાકડા એક બાજુ પડ્યા ને દાજીભાઈ બેઠા થયા મહારાજ જોયું તો આ બધા સ્મશાનમાં બાળવા લાવેલા મહારાજના દર્શન કર્યા અને જ્યાં માથું નમાવીને દાજીભાઈ ચિતા માથા બેઠા બેઠા પ્રભુને લાગ્યા ત્યાં પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. આમ સામે જોયું ત્યારે કોઈ નહીં, પણ બધા માણસોને ખબર પડી ગઈ કે આ હા તો પરચો થયો. આઈ જગાએ ભક્ત કુસો દેખ્યો સબજન, આવીને ભગવાને પોતાના ભક્તને ચિતામાંથી ઉઠાડ્યો. એ બધાએ ભાર્યું કે છે, સો દેખ્યો સબજન, સહજાનંદ ભગવાન લખી આચર્ય પાયે મન. સ્વામિનારાયણ ભગવાન છે આવું માનીને હવના દિલમાં અતિ આશ્ચર્ય થયું છે. પછી તો મોટા ભાઈ ભુજ ગયા, ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, આનંદનો કોઈ પાર ન રહ્યો, અને પછી મહારાજની આજ્ઞાથી પાછા પોતાને ઘેર આવ્યા છે.
પુની એક દિન મગમે ચલે સોઈ,
પુની એક દિન મગમે.
મોટા ભાઈ રસ્તામાં આલ્યા જતા હતા.
હરિ કે દર્શન ખૂબ મોદ હોઈ,
પરમાત્માના દર્શન માટે આનંદ થી રસ્તે જતા
હોય.
ઘન વર્ષો ગરજી અતિ ભારે,
ઘસા થયો કડાકા થઈને
અતિ ભારે.
તબ નદી પૂર આઈ દુઃખકારી,
તબ નદી પૂર આઈ દુઃખકારી.
નાની નદી હતી પણ બહુ વેગવાળી હતી, વરસાદ વર્ષો એટલે નદી આવી.
ક્ષુદ્ર નદી પરિવેગ અપારા હો,
ક્ષુદ્ર નદી પરિવેગ અપારા.
તિન મે ચલે મુનિવર ઉદારા,
તિન મે ચલે
નદીમાં હાલ્યા ગયા દાજીભાઈ.
ચજતે પાવ ખસી ગયો જબહી,
ચજતે પાવ
ચલે તનાઈ નિરમે તબહી.
પછી તો દાજીભાઈ પાણીમાં હાલ્યા તણાઈ.
તબ તહા આયે હરિ બહુ નામે,
તરત જ ભગવાન સ્વામિનારાયણ આવ્યા, નદીમાં પ્રગટ થયા.
કર ગરહી બહિર નિકાશો સ્વામી,
બાવડું પકડે
સ્વામીને
બહાર કાઢ્યા, કાંઠે બેહાડ્યા. અને પછી મહારાજ બોલ્યા, કઈ ભાનસેક નહીં, આમ ગમે ની હાલો જવાનું.
પુની તેહી ઠબકા દેહુ મોરારી,
ઠબકો દીધો ભગવાને, એમ જરાક આમ ધ્યાન રાખો, ઠબકો દઈ ચલ નીકળશે મોહન સુખકારી. અંતર ધ્યાન થઈ ગયા. એકવાર મોટા ભાઈ ઘરે મહારાજનું ધ્યાન કરતા હતા, ધ્યાન કરતા કરતા તનનું ભાન ભૂલી ગયા, મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈ ગયા. એટલે સંબંધીઓને એમ થયું કે ખસ્યું. પછી ગાંડા જાણી એના હગાવાલા એ ભેગા થઈ હાથમાં બેડી પહેરાવી, બોલો ને ઘરમાં પૂર્યા, બાળને તાળું ઠપ કર્યું, ખાવાય દીધું નહીં. મહારાજના દિલમાં દુઃખ થયું, મારા ભક્તને સમજ્યા વગરના અજ્ઞાની માણસો આ રીતે કરે છે. રાત્રે મહારાજ ઘરમાં પ્રગટ થયા, બેડીઓ ભાંગી નાખી, દાજીભાઈને છોડ્યા અને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે આ લોકોને એમ થયું કે આ કોણ હાથકડી છોડાવી ગયું. બીજે દિવસે વળી બધા ભેગા થઈને ફરીને ઘરમાં પૂરીને તાળું મેસ્યું, બારણે ચોકીદાર રાખ્યા કડક બંદોબસ્ત, એને એમ કે કોકા તાળા બાળા ખોલીને અંદર જઈને આ બધું કરે છે. પરંતુ બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ ઓરડામાં પ્રગટ થયા, દાજીભાઈને દર્શન દીધા અને ત્યાંથી પોતાની યોગ શક્તિથી ઉપાડીને ગઢપુર લઈ આવ્યા. હવારે બધાએ તાળા બાળા ખોલીને અંદર જોયું તો કોઈ નહીં.
એસે રક્ષા કરત હરી આઈ, કહા કહું પ્રભુ કી પ્રભુતાઈ.
શું કહું, કે આવા આવા પરચા, આ જેવા તેવા પરચા નહીં, આ કોઈથી ન થાય.
કહા કહું પ્રભુ કી પ્રભુતાઈ, હરિ કે ચરિત્ર સુની લલચાવું, બેર બેર પ્રભુ કે ગુણ ગાઉં.
મંજુકેશ આનંદ સ્વામી, ભગવાનના આવા ચરિત્રો, પ્રતાપ, પરચા, ઐશ્વર્ય જોઈને હું તો લલચાવું છું, બહુ લલચાવું છું. બેર બેર પ્રભુ કે ગુણ ગાઉં, વાર વાર ભગવાનના ગુણ ગાયા કરું, મને તૃપ્તિ થતી નથી. આવા ભગવાનના ચરિત્ર એ તો આપણા કલ્યાણને કાજે છે. અદ્ભુત આ ગ્રંથ છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણને આ ગ્રંથની કથા સાંભળવા કરવા મળી છે. પુની સચ્ચિદાનંદ સ્વામી કુ મરગી આઈ સાક્ષાત. એક નવો પરચો બહુ સરસ છે. કહે પેઠું તવ દેહ મેં પ્રાણ લેવું વિખ્યાત. થોડો વિસ્તારથી જાણીએ. દુર્ગપુર માચમેમાં આ વાત આવે છે. દાદા ખાચરે એકવાર પોતાના ભાગની પૂર્વ તરફની જમીનમાં મહારાજના કહેવાથી અમરાભાઈ નામના એક ભક્તને રહેવા મકાન આપેલું. ભગવાન શ્રી હરિના વખતમાં ગામડે કોઈ ભક્ત ગરીબ હોય, આ હોય, તે હોય, તો મહારાજ કહેતા, હાલો ગઢડે, ઉછાળા સાથે ગઢડે લાવે ને દાદા ખાચરને કહે કે અમને કંઈક મકાન આપો, જમીન આપો. આમ કંઈક ભક્તોને ગઢડે મહારાજ હાલતા લઈ આવતા ને દાદા ખાચર એની વ્યવસ્થા કરતા અને રાખતા ને હાચવતા. એ તો દાદાજી થાય, આપણે તો ભગવાનને જ રજા દઈએ. આ છાશવારે નવું કુટુંબ ગાડે ચડાવીને અહીં લાવો, અમારે કેટલાકની સેવા કરવી. એમાં વળી એવું નહીં કે પટેલ કે વાણિયા જ હોય, હા ગમે હોય મુસલમાનને લઈ આવે. ભલે હસન ને નાથો એમ જ હતું, એની બાન ભલે જીવી કમળસિંહ વાણિયા જો એ વચમાં રામપુરથી લઈ આવ્યા. એમાં ઘણા કુટુંબ લાવેલા. હવે આ અમરાભાઈને ત્યારે હવે મકાન આપેલું. અને એકવાર અમરો ભગત અને એમના પુત્ર જીવાભાઈ તથા નાનભાઈ અને બીજા ગાંગજીભાઈ, દેવજીભાઈ, નાનભાઈ વગેરે બધા ભક્તોએ મહારાજને કહ્યું કે મહારાજ, હે નાથ, અત્યારે ગઢપુરમાં મરકીનો મહારોગ ફાટી નીકળ્યો છે. અરે ઘણા એ રોગની પીડાથી વિહવળ છે અને ઘણા મરી જાય છે, વારંવાર સ્મશાન યાત્રા નીકળે છે. અમારે આપને તથા સંતોને રસોઈ તો દેવી છે, પરંતુ બધાના મનમાં મરકીનો ડર છે પ્રભુ, માટે આપ તે રોગથી અમને બચાવો. ત્યારે મહારાજ કે, મારા આશ્રિતોએ કોઈએ મરકીથી ડરવું નહીં, હું તમારી રક્ષા કરીશ. આવું મહારાજ બોલ્યા ત્યારે અમરો ભાઈ કે, મહારાજ તો દયા કરો ને, સંત ભક્તો સાથે અમારે ઘેરે ત્યાં વાડીએ થાળ કરવા આવો ને. અમે તો મરકીના બીકમાં કાંઈ બોલતા નથી, તમે થાળ કરો ને રોહડું તૈયાર થાય ને કોક ડફ લઈને ગલોટિયું ખાઈ જાય, બધી ઉપાધિ. હવે તમે કીધું કે કોઈ નહીં મરો, હું રક્ષા કરીશ, એટલે અમને બળ આવી ગયું. તો હાલો થાળ જમવા પધારો ઘરે. ત્યાં ગમણા બારના ઘરની ઓસરી હતી એની. મહારાજે રાજી થઈને કહ્યું કે સારું, અમે આવશું. પછી અમરા ભગતને ઘરે થાળ કરવા ગયા. ઉગમણા બાની ઓસરીમાં જમ્યા. સંતો પાર્ષદો અને ભક્તોને પણ ખૂબ જમાડ્યા. પછી શ્રી હરિયાને સંતોનું અમરા ભગતે પૂજન કર્યું. એક સારી દૂજણી ગાય અર્પણ કરી મહારાજને. અને એ વખતે દેવજીભાઈએ મોંઘામૂલો ચોફાળ અર્પણ કર્યો. મહારાજની પોતાને ઘરે પધરામણી કરાવી આવું બધું કર્યું. હવે એ જ સમયે મહાભયંકર, જેના હાથમાં ત્રિશૂળ છે, જેણે કાળા કપડાં પહેર્યા છે, એવી 64 જોગણીઓ ત્યાં પ્રગટ થઈ. લોકોએ નજરે જોઈ તથા અત્યંત ધીરજવાળા મહાયોગીરાજ સચ્ચિદાનંદ સ્વામીએ પણ આ જોગણીઓને જોઈ. સ્વામીના મનમાં એમ થયું, કરે તમારી ભલી થાય. સ્વામી તરત જ એને મારવા પેલો હાંગડીએ કૂવો ગાળે ને, લોઢાની હાંગડી આવે બહુ વજનદાર, એ હાંગડી હાથમાં લઈ સચ્ચિદાનંદ સ્વામી ઊભા થયા. સ્વામીને જોઈને જ ભયંકર જોગણીઓ ડરી ગઈ, ભાગો. હા, યોગીરાજ જો હાંગડી છૂટી મૂકશે ને તો મરી ગયા બધાય. બધી જોગણીઓ તો ભાગી ગઈ. સ્વામી થોડાક એની પાછળ ગયા. તે જોગણીઓ તો વહી ગઈ, પણ રસ્તામાં અત્યંત ક્રૂર મૂર્તિવાન મરકી જોઈ. રોગ આવે ને બધાને, એ મરકી સ્ત્રીના વેશમાં હતી, ભયંકર. એ ભટકાઈ ગઈ સચ્ચિદાનંદ સ્વામીને, જોગણીઓ ભાગી ગઈ. આ મરકી કેવી હતી તો એના એક હાથમાં ત્રિશુળ હતું અને બીજા હાથમાં લોહીનું ભરેલું ખપ્પર હતું. સ્વામીને એમ થયું કે આનું હવે કરવું હું, આ મંત્રમાં મહારાજની મરજી જોઈ. પરમેશ્વરે પ્રેરણા કરી એટલે સ્વામીએ તે દુષ્ટ મરકીને મારવાનો સંકલ્પ કર્યો અને પોતાના યોગ ઐશ્વર્યથી સ્વામીએ બીજું રૂપ ધારણ કર્યું. રૂપ બીજું લઈ લીધું, કારણ કે સાધુના વેશે વળી આવી ડોસ્યુને મારવી એ શોભા ન દે. રૂપ બદલી લ્યા. અને પછી કૂવો ખોદવાની મોટી હાંગડી લઈ અને મરકીને મારવાની ઈચ્છા છે. સ્વામી દોડ્યા, મરકીની પાછળ દોડ્યા. એ જ વખતે ઓલી મરકી માથાનો દુખાવો હતી, ભાગે એવી નહોતી, ક્રોધાવેશમાં આવી ગઈ અને મરકીએ સ્વામી ઉપર રમ રમાવીને ત્રિશુળનો ઘા કર્યો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ હાંગડીથી એ ત્રિશુળના 70 ટુકડા કરી નાખ્યા. અને પછી સ્વામી કહે, દુર્મત રાંડ, ભક્તોને પીડનારી, આજ હું તને માર્યા વગર નહીં મૂકું, એમ કહીને મરકીના માથા ઉપર હાંગડીનો ઘા કર્યો. તે ઘા વાગવાથી મરકી ગલોટિયું ખાઈને પડી ગઈ, મોઢામાંથી રુધિર નીકળી ગયું, આવ બાપા કરી ગઈ, જટિયા બટિયા વિખાઈ ગયા, મૂર્છિત થઈ ગઈ. અને એનો વાહન તરીકેનો કૂતરો હતો, એને એની માતાના દુઃખે બહુ દુઃખ લાગી ગયું કે એ કૂતરો બેભાજીને પડી ગયો એનું વાહન. અને પછી મરકી પાછી ઊભી થયો લુગડા ખંખીરી અને બોલી, ઉભો રહેજે સાધુ, હું તારા પાણ લઈશ કે છે. આહા, તબ મરકી કુ કહે મુનિરાઈ, પ્રાણ લેવાસ તારે મારા, કાંઈ વાંધો નહીં, મોર પ્રાણ લેને તું આઈ, ભલે આવી મારો પ્રાણ લેવા, પણ એક કામ કર, હું સાધુ છું, તું સ્ત્રી છો, તાતે નારી રૂપ પલટાવું, નારીનું રૂપ બદલ, મોર પ્રાણ કુ તુમ લઈ જાહું, નારીનું રૂપ બદલીને તું આવ અને મારો પ્રાણ લઈ જા. આવી વાત કરી હો તારે મરકી કે મંજૂર છે. અને પછી મરકીએ નારીનું રૂપ મટાડ્યું અને અગ્નિના ગોળા જેવું સ્વરૂપ લીધું અને સચ્ચિદાનંદ સ્વામીના શરીરમાં ઘૂસી અને નાભીમાં જઈ, નાભી કમળમાં જઈને બેઠી અને ન્યા સ્વામીને હળગાવ્યો નાભી કમળમાં. એટલે તરત સચ્ચિદાનંદ સ્વામી હાથ પગની નાડીઓ ખેંચી અને પોતે સમાધિમાં વિયા ગયા શ્રીહરિ પાસે. તહા દેખી હરી મૂર્તિ સંતા, સમાધિમાં ભગવાનની મૂર્તિ અને સાધુને જોયા, જઠર જાલ કરી કે ભગવંતા. અને ભગવાન શ્રી હરિને એમ થયું કે મારા સંતને આ મરકી બાળશે. એટલે ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામીની નાભીમાં જઠર જાળ પેદા કરી, એટલે કે સચ્ચિદાનંદ સ્વામીને યોગેશ્વરી એવું આપ્યું. મરકી કુ જલાય હરી જબહી, મરકીને અંદર એવી બળચરા થઈ નાભી કમળમાં કે ન પૂછો વાત, રાડ પાડી ગઈ. અને સ્વામી સમાધિમાં મહારાજના દર્શન કરે છે અને મરકી સ્વામીના નાભી કમળમાં બોકાહા નાખે છે કે મરી ગઈ મરી ગઈ, પછી રાડ પાડીને બારી નીકળી ગઈ. મુનિ કે પામ પરી મરી તબહી, પછી મુનિના પગમાં પડી, માફ કરજો, તમારી આરે હું ક્યાં લડાઈએ ઉતરી. સંત કુ કહે મરકી કર જોરી, બે હાથ જોડીને સાધુને મરકી કહેવા લાગી, અબ મુનિ તવ ઢીગ આવુ ન બહોરી, હવે ક્યારે તમારી નજીક નહીં આવું, પગે લાગુ, જાને દીજીએ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે, રાંડ ભાગ. અને મરકી ભાગી ભાગી, તે કેવી ભાગી, જેમ ગરુડની ચાંચમાંથી નાગણી છટકે ને ભાગે એમ ભાગી ગઈ ગઈ, પછી કોઈ દી આવી નથી. અસ કહી મરકી નીકસી ભાગી, તબ મુનિવર બેઠે ભયે જાગી. આવી રીતે સચ્ચિદાનંદ સ્વામીએ મરકી ભગાડી અને જેવી મરકી ગઈ તે સાથે જ ગઢપુરમાં જેને જેને મરકીનો રોગ થયો હતો તે સર્વે હાજા થઈ ગયા, બધાનો રોગ દૂર થઈ ગયો, સૌ ભક્તો સુખી થયા. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે અમરા ભક્તને ઘરે બેઠા હતા, સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણને મરકી સંબંધી સભામાં બધાને વાત કહી, તે સાંભળી ભક્તવત્સલ અને સદગુણોને પારખનારા એવા ભગવાન સ્વામિનારાયણ સચ્ચિદાનંદ સ્વામી ઉપર અતિ અતિ રાજી થયા અને તેમના સદગુણોની ભર સભામાં ખૂબ પરમાત્માએ પોતે પ્રશંસા કરી. આમ સર્વે અવતારોનું કારણ શ્રી હરિ નિજ ભક્તને અત્યંત સુખ આપે છે. ગઢપુરવાસી તે ભક્તોને અપાર સુખ આપી ભગવાન સ્વામિનારાયણ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા છે. આવા સચ્ચિદાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાથી મહાયોગી અને મહાભક્ત બન્યા છે અને કંઈક પરચાવો ભગવાન શ્રીહરિના પ્રતાપે આપે છે. હા, એકવાર તો એવું થયું, માંડવધારમાં 80 બાવાની જમાયત આવી. ગઢડાથી 3-4 કિલોમીટર માંડવધાર ગામ છે અને આ બાવા બધા માથાના દુખાવા. એ જમાનામાં હાથમાં ત્રિશુળને સીપિયાને મોટા હાથીને લઈને મોટી જમાયતું ફરતી અને જ્યાં હોય ત્યાં પડાવ નાખે ને મન માન્યું એમની પાસેથી માગીને લેતી, ન આપે તો નુકસાન કરતી. આ જમાયતો હિન્દુસ્તાનની જમાયતો વખણાતી. હા, અને કાંઈક યુદ્ધ થતું હોય ને તોય કામ લાગે એવી પટ્ટાબટ્ટા ખેલી જાણે, તરવારી હમણી જાણે, જેવી તેવી જમાયતું નહીં. હવે 80 બાવાની જમાયત માંડવધારમાં ઉતરી પડી. હરિભક્તો બધા વાઢ ભરતા હતા, શેરડીના ગોળ બનાવતા હતા, ત્યાં વાઢે પડાવ નાખ્યો. પછી જમાયતના મહંતે કહ્યું, અમને 80 કડા ગોળ આપો, નહીં તો તમારો ચીચોડો બંધ કરી દઈશ. અને બધા હરિભગત મોજાણા, કહેવાનું કરવું. અને બાવા કે ચીચોડો નહીં હાલે, 80 કડા ગોળ જોઈએ અમારે. પછી હરિભગત ભેગા થયા, શું કરીશું? પછી કોકે કહ્યું કે ગઢડે જઈ મહારાજને વાત કરી. પછી એમાંથી એક હરિભગત બે હરિભગત ભેળા મળીને કંઈક ગઢડે આવ્યા. ભગવાન સ્વામિનારાયણને પગે લાગીને બધી વાત કરી કે મહારાજ મુશ્કેલી થઈ છે આવી અને અડબંગા આવ્યા છે, કોઈ વાતમાં સમજતા નથી ને 80 કડા ગોળ જોઈ લો, માટે અમારે શું કરવું? કોક સંતને મોકલો થારું. તો મહારાજ કહે, લ્યો આ આ સચ્ચિદાનંદ સ્વામી લઈ જાઓ. એ સ્વામી તમે જાઓ, હરિભગતનું દુઃખ દૂર કરો, જાઓ સ્વામી. સ્વામી કે હાલો, સચ્ચિદાનંદ સ્વામી માંડવધાર આવ્યા અને બધાને બાવાને મળ્યા. રામ રામ, ક્યા બાત હૈ, હમકો 80 કડા ગોળ ચાહીએ. કોઈ બાત નહીં, ગોળ મિલેગા તુમકો, લેકિન એક કામ કરના પડેગા. ક્યા કરના પડેગા? સચ્ચિદાનંદ સ્વામી કે તુમે કુછ ઐશ્વર્ય બતાના પડેગા. લો બાવો કે ક્યા બાત કરતે હો, હું ગોળની કડામાં બેહું. લ્યો ઐશ્વર્યની વાત કરી ને, તાકે હું ગોળની હળદતી ધકધકતી કડા હોય ને એમાં બેહું. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કે એમાં શું મોટી વાત છે, તમે ગોળની કડામાં બેહો, હું સૂલીમાં બેહું હળદતી. કે બાવો કહે, ક્યાં બાત હે, સૂલીમાં બેહું, બોલો, મારાથી વધારે કાંઈક બતાવો તો મરદ ગણાવો. બાવા હલવાના કે આ કોક માથાનો છે. અને પછી સ્વામી કે, એ આ બળદ છોડી નાખો તો ચીચોડેથી, અને ગામમાંથી કાચા હૂતરની કોકડી લઈ આવો તો. એટલે બાવા બધા જોઈ રહ્યા, એ ગરીભગત કાચા હૂતરની કોકડી લાવ્યો, બળદો છોડી નાખ્યા, એક છેડો ગોળની પેલી જાંગી હોય ને ત્યાં બાંધ્યો અને બીજો છેડો સ્વામીએ પોતાની કેડે બાંધ્યો. અને પછી સ્વામી હાલ્યા, ચીસોડો ફરવા માંડ્યો. પછી સ્વામી કે, હવે ચીસોડામાં શેરડી માંડો ઓરવા. આ બધું બાવાએ જોયું અને પછી સ્વામી એમ બોલ્યા, આમ જે ચીચોડો ફેરવે તે ગોળ લે. બોલો, 80 નહીં, 160 કડા ગોળ દી. હાલો બોલો. બાવા કે, વિચાર કરીને કહેશું. વહેલી સવારે ઉઠીને બાવા ભાગી ગયા, હજી નહીં થયા ગયા. આમ બાવાનો પરાજય કરી સચ્ચિદાનંદ સ્વામી ગઢપુર આવ્યા હતા. આવી અદભુત ભગવાન સ્વામિનારાયણના સંત દ્વારા પરચાની કથા છે. આમ એસે નિજ જન કી પ્રભુ રક્ષા કરત અપાર, સોમે કિસ વિધ બર્ણવું નાહી હોત વિસ્તાર. આવી તો કંઈક વાતો છે, સોમે કિસ વિધ બર્ણવું, પાર નથી આવતો. મંજુ કેશાનંદ સ્વામી કહે છે, અપાર પરચા છે. અરે એક વાર તો સ્વામી પીપળિયા ગામ પધારેલા, ત્યાં મંદિરમાં પીપરના ઝાડ હતા અને એની નીચે ફરતો પથ્થરનો એક મોટો ઓટો હતો. સચ્ચિદાનંદ સ્વામી કાયમ એ પીપરના ફરતા ઓટા હતા એની માથે બેસીને ધ્યાન કરતા હતા, પીપરના થડમાં બેસીને. અને એ પીપરના થડમાં બે મોટા નાગ રહેતા હતા અને સ્વામી જ્યારે ધ્યાનમાં બેસી જાય ત્યારે ઓલા બે નાગ નીકળે અને સ્વામીની ડોકે વીંટાય અને બે જણા પોતાની સ્વામીની માથે આમ રાખતા. તે ગામના લોકો આ બધું નજરે જોતા ને મહા આશ્ચર્ય પામતા, ટોળા થતા જોવા. અને સ્વામી જ્યારે ધ્યાનમાંથી જાગે ત્યારે બંને નાગ ઉતરી અને ચાલ્યા જતા એવો સ્વામીનો પ્રતાપ જોઈ કેટલાક લોકોએ તો સ્વામીને આથી વર્તમાન ધરાવ્યા અને ધીરે ધીરે પીપળિયું ગામ બહુ સારું સત્સંગી થયેલું. અને આ જ ગામ પીપળિયાના રૂવાર બીજલ અને રણછોડ પટેલ વગેરે ભક્ત હતા, એમને સ્વામી કહેતા કે સાંભળો, તમે હવ મારી કોપીને નેફે વળગજો એટલે હું તમને સૌને ઢહળીને અક્ષરધામમાં લઈ જઈશ કે છે. આવી બળભરી વાતો સચ્ચિદાનંદ સ્વામી કરતા હતા. ભગવાન સ્વામિનારાયણનો આ બધો પ્રતાપ છે. પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર આવ્યા અને આપણે ફાયવા હો, નહીતર આ બધું ન મળે ભાઈ. અને સચ્ચિદાનંદ સ્વામીનો ભગવાન પ્રત્યેનો ભાવ, સત્સંગ પ્રત્યેનો ખપ એ એમની વાતોમાં જણાતો. સચ્ચિદાનંદ સ્વામી કહેતા કે સાંભળો હરિભક્તો સંતો, આ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય, એનો આ સત્સંગ કેટલો અમૂલ્ય છે, એનો કેવો ખપ રાખવો એની હું તમને વાત કરું છું. કે હંમેશાને માટે આ સત્સંગના કેવા ગરજુ થવું, સાંભળો હું કેવો ગરજુ રહું, મારા દ્રષ્ટાંતથી તમને સમજાવું છું. આ મારા બંને પગ છે તેને ઢીંચણથી કોઈ ભાંગી નાખે, અગર કાંડાથી ભાંગી નાખે અને પછી મારું અપમાન કરે તો પણ કહે છે ઢહડાતો ઢહડાતો સાધુ જમીન જ્યાં અઠવાડો નાખે છે એ ઠેકાણે જાઓ અને કરગરું. અને સાધુ જ્યાં અઠવાડો નાખવા આવે ત્યારે કહું કે મારી ઝોળીમાં તમારો અઠવાડો નાખો અને એ અઠવાડ ખાઈને પણ હું આ સત્સંગમાં પડ્યો રહું, પણ આ સત્સંગ મેલું નહીં. કેમ જે આ સત્સંગના હાડ ચામડી છે, આ સત્સંગ છોડાય નહીં, આ સત્સંગ કલ્યાણકારી છે. આવી સચ્ચિદાનંદ સ્વામી વાતો કરતા. એના ઉપર સ્વામી દાખલો દેતા હતા કે વિક્રમ સંવત 1869ની સાલમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે જૂનાગઢમાં ઝીણાભાઈના ભાઈ ગગાભાઈ ગરાસિયા હતા, એમણે બે નાના કોળીના છોકરાને આ કાળ ઉતરાવવા પોતાને ઘરે રખ્યા હતા અને એ છોકરાઓને ગરીબાઈમાં મદદ કરીને કાળ ઉતરાવ્યો. પછી તો તે છોકરા મોટા થઈ ગયા, તે વખતે ગગાભાઈનો દેશકાળ મોડો આવ્યો. પછી તે બંને છોકરાઓ મજૂરી કરીને ગગાભાઈનું પોષણ કરતા અને તે બંને છોકરા જ્યારે સાંજે ઘરે આવે ત્યારે ગગાભાઈ લાકડી લઈને હામાં થાય અને કેટલીક ગાયો ભાંડે તો પણ એ બંને જણા સાંભળીને બેસી રહેતા. પછી આડોશી પાડોશી કહેવા માંડ્યા કે એ મૂર્ખાઓ, હવે તમે શા માટે આવા તિરસ્કાર સહન કરો છો, હવે તો તમે મોટા થઈ ગયા છો, હવે તમારી મેળે તમારો નિર્વાહ કરી શકો એવા થયા છો. ત્યારે એ બંને કોળીના છોકરા એમ કહેતા કે ભાઈઓ આવી વાતો અમને કરશો નહીં, ખરી વખતે અમને આ ગગા ભાઈએ હાચવા તાને મોટા કર્યા છે, આ અમારી હાડ ચામડી એની છે, એની માટે અમારો ગમે તેમ તિરસ્કાર કરે તો પણ અમે કૃતજ્ઞ નહીં થઈએ. સ્વામી કે જોયું, આવો ખપ રાખવો જોઈએ આપણે સત્સંગનો ખપ, કેમ જે હાડ ચામડી આપણા સત્સંગના છે. આવી સ્વામી વાત કરતા હતા. હવે આપણને જરાક માન ન મળે ને સન્માન ન થાય ને થોડુંક કાંઈક વળી દુઃખ આવે ને કોઈક જરાક અપમાન કરે ને કાંઈક જરાક ઓછો આપણો મહિમા કરે ત્યાં તો ઘાંઘા થઈ જાય. કોણે મારો મહિમા ઓછો કરે ને કોણ આમ થયું ને તેમ થયું, હું થયું ને આપણા જીવ તો કેવા છે જોત ખરા, ક્યાં કથા ને ક્યાં આપણા ભૂંડા એવા. જોજો આ સત્સંગમાં નિર્માની થઈને રહેશે અને ભગવાન વશ થશે. ગામમાં સત્સંગમાં મંદિરે આપણું માન હચવાય ન હચવાય, કોઈ બોલાવે ન બોલાવે, પણ આપણે આપણું કલ્યાણ સમજીને જાવું, નિર્માની થવું, સંત સમાગમ કરવો, હરિભગત ભેળા ભળવું, મંદિરે જવું, સેવા કરવી, નો આપે તો માગીને લેવી, પગે લાગીને લેવી, બહુ વટના દીકરા ન થવું. સત્સંગનું કાંઈ બગડી જતું નથી, કરોળિયાને બે ટાંગા ખરી જાય, શું એમાં ફેર પડી જાય છે, આપણું ભૂંહડીઓ વળી જાય, ખ્યાલ આવ્યો. માટે નિર્માની થઈને સચ્ચિદાનંદ સ્વામી જેમ કહે છે એમ સાધુના અઠવાડામાં પડ્યા રહી, અઠવાડો ખાઈને પણ સત્સંગમાં પડ્યા રહી, સત્સંગ ન છોડી કોઈ દિવસ. ગઢડામાં પીપળાવાડીમાં સચ્ચિદાનંદ સ્વામી રહેતા હતા. વાડીમાં બહુ રીંગણા હારા થયેલા. સ્વામીને એમના શિષ્ય સિદ્ધાનંદ સ્વામીને વાડીમાં કાંઈ સારું ફૂલ, સારું અંજીર, સારું જમરૂખ કાંઈ પણ થાય એટલે મહારાજને દેવા આવે, ગુરુ ચલો બે સંવાદ કરતા આવે. બહુ મજાની વાતો છે મહારાજની લીલા નામના પુસ્તકમાં તમે જોજો. બહુ સેવા કરતા હતા. આમ લાગે ખેડૂત જેમ બાડીએ પડ્યા ને ખેતી કરે ને એવું બધું લાગે, રીંગણા આ ને તેન, પણ એના અંતરમાં મહારાજ સિવાય કાંઈ નહોતું ને. એ જે કરતા હતા તે બધું મહારાજને અર્થે ને સત્સંગને અર્થે કરતા હતા, એને બીજા હું સમજી શકે. રીંગણા બહુ સારા થયેલા. એક રાત્રે પીપળાવાડીમાં 27 ચોર આવ્યા રીંગણા ચોરવા. બોલો, સચ્ચિદાનંદ સ્વામી તો ધ્યાનમાં બેઠેલા, સ્વામીને કાંઈ ખબર નહીં, અને ચોરે રીંગણા તોડ્યા અને રીંગણા લઈ અને ચોર જેવા ગયા, હાલતા થયા, ત્યાં સ્વામી સમાધિમાંથી જાગ્યા અને ચોરને ગાહડિયું લઈને જતા જોયા. એટલે સ્વામીએ 27 રૂપ ધારણ કરી 27 ચોરને પાછળથી ચાલ્યા. રીંગણાની ગાહડીઓ ચોરે નાખી દીધી અને ભાગવા માંડ્યા. પણ સ્વામી કે ભાગીને ક્યાં જશો? સ્વામીએ બધાને પકડી રાખ્યા અને એકબીજાના માથા ફટકાડ્યા. ચોર કે મરી ગયા, આવું તો આપણે સપને નહોતું ધાર્યું. ચોર હાથ જોડીને કહે છે કે માફ કરી દે બાપુ, જિંદગીમાં આઈનો આવી, અમારે એમ કે તમે ધ્યાન જ કરો છો, ભાઈ સાહેબ જવા દેવો, હવે નહીં આવી કોઈ દી. પ્રતિજ્ઞા કરી, હવારમાં રીંગણાના ગાડા ભરી અને સ્વામી રીંગણા સભામાં લઈને આવ્યા. મહારાજ કે સ્વામી આ અચાનક આટલા બધા રીંગણા રાતે કોણે તોડ્યા ને તમે કેમ લઈને આવ્યા? અમે કાંઈ વાત બાત કરી નહોતી ને. સ્વામી કે મહારાજ આ બધી સેવા ચોર લોકોએ કરી, રીંગણા તોડીને તૈયાર કરી દીધા. તમે કાંઈ ચોરની સેવા કરી? તો કે 27 રૂપ લઈને એના બધાના માથા હામ હામી ભટકાડીને મેં એમને ખુશ કર્યા. હવે આવો ધંધો નહીં કરીએ એમ પાઠ શીખવાડ્યો. ને મહારાજ હસ્યા. મહારાજ કે બહુ સારું થયું, જો રીંગણા સરસ આવ્યા, હવે આપણે સરસ મજાનું વૈંતાકનું શાક કરીએ ને બાજરાના રોટલા. બોલો શાકો શું જમાયો? આવું છે ભગવાન સ્વામિનારાયણનું અને એમના સંતોનું કાર્ય. એને અજ્ઞાની જીવને અભિમાની માણસો હું સમજે, આમાં સમજે હું, મને કયો લ્યો. આવા બધા પ્રતાપની વાતો ઘણા બધા સંતોએ પોતપોતાના ગ્રંથોમાં લખી છે, જેને સાંભળવાની અતિ મજા આવે એવી આ વાતો છે. પરંતુ વાલા ભક્તો, હવે સમય ઘણો થયો છે. આજે આપણા આમંત્રણને માન આપી ઘણા બધા સાધુ સંતો પધાર્યા છે. મારી કથાને અહીંયા સ્થગિત કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ
મહારાજ. સુખ સંપત કરુણા નિકેતન વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાન તથા પરમ પૂજ્ય ભક્ત સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, બીજા સંતો વગેરે, મારા વાલા હરિભક્તો સર્વેને, શ્રીજી મહારાજને ખૂબ કૃપા છે. આવા સંત કથા કરે એવી તો કોઈ કથા કોઈ દિવસ હું 80 વર્ષથી સંપ્રદાયમાં છું પણ આવી સાંભળી નથી. આવા મહાન અલૌકિક કથા જેને હૃદયમાં આરપાર ઉતરી જાય છે. સ્વામિનારાયણ ભગવાનનો કેટલો બધો મહિમા કહે છે જેને કંઈ ગણી ન શકાય એટલો બધો મહિમા પોતે કહે છે. આવા મહાન સંતો જેણે આ સત્સંગની નાટે યાવત જીવત આવી કથા, આવા શાસ્ત્રો, આવા રચના કરી છે, તેની પાસે એમના સંતો પણ એટલા બધા ગુણવાન અને ગુણિયલ અને નિર્માની છે કે જેનો મારે ઘરે ઘરે પરિચય થાય છે. વારે વારે ત્યાં મારે જવાનું થાય છે અને તેઓ મારા માટે ખૂબ ખૂબ ઓલું કરી રહ્યા છે. માટે આવા સ્વામી એ જ આપણે કથા સાંભળી અહોભાગ્ય નંદ ગોપ રજો પ્રસામ એવી રીતે ભાગ્યવાળ આ વડોદરાના સમગ્ર સત્સંગો ખૂબ ભાગશાળી, તેમજ આરપારથી આવેલા સત્સંગો ખૂબ ભાગશાળી કે જેને આવી કથા સાંભળવા મળે છે. કથાનો બહુ મહિમા છે, ત્રિવિધિ તાપને તાળનારી કથા છે. આવી કથા શ્રીજી મહારાજના વખતમાં સંતો ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી જેવા કરી રહ્યા હતા એવી જ આ કથા આપણને સાંભળવા આ વખતે મળી છે. અહો ધન્યવાદ છે આવી કથા. આવી કથા કરનાર વ્યક્તિના દર્શન કરીને તો આપણા પાપ બધા બળીને ભસ્મ થઈ જાય, તો પછી એમની કથા સાંભળવી તો શું થાય. માટે અહોભાગ્ય નંદકોપ વ્રજો કસામ એવી રીતે આ સ્વામીની કથા સાંભળી આનંદ થાય છે. તેની ખૂબ દયા છે, મને વારે વારે તેડાવે છે અને હું તો બહુ વૃદ્ધ થઈ શક્યો છું, નીકળી કોઈ રહ્યો નથી, છતાંય પણ એની દયાથી, એના આશીર્વાદથી, એમના હાચા પ્રેમથી આવી શકાય છે.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.